પૂર્ણ નિયમનું પુસ્તક એનો પહેલો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય પહેલો. જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં સૂફ સમુદ્રની સામેના અરાબામાં પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોથ તથા દી ઝહાબમાં તેઓની વચમાં સર્વ ઇસરાયલ પુત્રોને કઈ સંભળાયા તે નીચે મુજબ છે. શેર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બારનિયા સુધીનું અંતર 11 દિવસની મજલ જેટલું છે અને 40મા વર્ષના 11મા માસમાં તે મહિનાને પહેલા દિવસે એમ થયું કે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇસરાયલ પુત્રને સારું મૂસાને આપી હતી તે તેણે તેઓને કહી સંભળાવી. એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો ને બાશાનનો રાજા ઓગ જે આસ્તારોથમાં એડ્રઈ પાસે રહેતો હતો તેઓને તેણે મારી નાખ્યા. ત્યાર પછી યર્દન પાર મુઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું કે યહોવા આપણા દેવે હોરેબ પર આપણને કહ્યું હતું કે તમને આ પર્વત પર રહેતા ઘણો જ વખત વીતી ગયો છે, તો તમે પાછા ફરો ને કૂચ કરીને અમોરીઓના પહાડી મુલકમાં તથા તેની નજીકની સર્વ જગાઓમાં એટલે અરાબામાં પહાડી પ્રદેશમાં ને નીચલા પ્રદેશમાં તથા નેગેબમાં તથા સમુદ્ર કાંઠે કનાન્યોના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે, તો તેમાં પ્રવેશ કરો ને જે વિષય યહોવાએ તમારા પિતૃઓની આગળ એટલે ઇબ્રાહીમ ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા કે હું તે તમને તથા તમારી પાછળ તમારા વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો. અને તે સમયે મેં તમને એમ કહ્યું હતું કે હું પોતે એકલો તમારો બોજ ઉપાડવાને શક્તિમાન નથી. યહોવા તમારા દેવે તમારો વિસ્તાર વધાર્યો છે ને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓના જેટલી છે. તમારા પિતૃઓના દેવ યહોવા તેણે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તે કરતા હજાર ગણા તમને વધારો ને તમને આશીર્વાદ દો. હું પોતે એકલો તમારો જુમ્મો ને તમારો બોજ તથા તમારા કજિયા શી રીતે ઉપાડી શકું? માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની તથા બુદ્ધિમાન તથા નામીચા પુરુષોને પસંદ કરો ને હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ. અને તમે મને ઉત્તર દીધો કે જે વાત તે કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. તેથી તમારા કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે જેવા તમારા કુળો તે પ્રમાણે હજાર હજારના સરદારો તથા સો સોના સરદારો તથા દસ દસના સરદારો તથા અમલદારો ઠરાવ્યા. અને તે વખતે મેં તમારા ન્યાયાધીશોને એવી ફરમાશ કરી હતી કે તમારા ભાઈઓ વચ્ચેના વાંધા સાંભળીને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશીની વચ્ચે તમારે અદલ ન્યાય કરવો. ન્યાય કરતા તમારે આંખની શરમ રાખવી નહીં, નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું, માણસનું મોં જોઈને તમારે બીવું નહીં, કેમ કે ન્યાય કરવો એ તો દેવનું કામ છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ. અને તમારે શું શું કરવું તે સર્વ વિશે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી. અને આપણે હોરેબથી ઉપડ્યા ને જે સઘળું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે યહોવા આપણા દેવે આપણને દીધેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પહાડી મુલકને રસ્તે ચાલતા આપણે ઓળંગ્યું. અને આપણે કાદેશ બારનિયામાં આવી પહોંચ્યા ત્યારે મેં તમને કહ્યું હતું કે અમોરીઓનો જે પહાડી મુલક યહોવા આપણો દેવ આપણને આપવાનો છે તેમાં તમે આવી પહોંચ્યા છો. જુઓ, યહોવા તમારા દેવે તે દેશ તારી આગળ મૂક્યો છે. માટે યહોવા તારા પિતૃઓના દેવે તને કહ્યું છે તે મુજબ આગળ વધીને તે સર કર. બીસ નહીં ને ગભરાઈશ પણ નહીં. અને તમારામાંના પ્રત્યેકે મારી પાસે આવીને કહ્યું હતું કે આપણે માણસો મોકલીએ એ માટે કે તેઓ આપણે માટે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને ક્યાં ક્યાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિશે તેઓ પાછા આવીને આપણને ખબર આપે. અને એ સૂચના મને ઘણી સારી લાગી. અને મેં દરેક કુળમાંથી એક એક માણસ એટલે તમારામાંથી 12 માણસો લીધા અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા ને એશકોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી અને તેઓ તે દેશના ફળ સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓએ એવી ખબર આપી કે જે દેશ યહોવા આપણો દેવ આપણને આપવાનો છે તે સારો દેશ છે, તો પણ તમે ત્યાં જવા નહીં ચાહતા. યહોવા તમારા દેવની આજ્ઞાની વિરુદ્ધ બંડ કર્યું અને તમારા તંબુઓમાં બળબળ કરીને તમે કહ્યું કે યહોવાને અમારા પર વેર હતું, તે માટે અમોરીના હાથમાં અમને સોંપી દઈને અમારો નાશ કરવા સારું તે અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો છે. અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતા કદાવર તથા ઊંચા છે, ને નગરો મોટા છે, ને તેમના કોટ ગગન જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાક પુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એમ કહીને અમારા ભાઈઓએ અમારા ગાત્ર શિથિલ કરી નાખ્યા. ત્યારે મેં કહ્યું કે ડરો માં, ને તેઓથી બી ન જાઓ. યહોવા તમારો દેવ જે તમારી આગળ ચાલે છે તે તમારે સારું યુદ્ધ કરશે. મિશ્રમાં જે સઘળા કૃત્યો તેણે તમારી આંખો આગળ કર્યા તે પ્રમાણે તે કરશે. તેમજ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેળે તેડે તેમ યહોવા તમારા દેવે તમને કેળે તેડી લીધા છે તે પ્રમાણે. તો પણ આટલું બધું થયા છતાં તમે યહોવા તમારા દેવનો ભરોસો કર્યો નહીં. જો કે રસ્તે તમારે વાસ્તે તંબુઓ તાણવાની જગા શોધી કાઢવાને તથા તમારે કયે રસ્તે જવું તે બતાવવાને રાત્રે અગ્નિરૂપે ને દિવસે મેઘરૂપે તે તમારી આગળ ચાલતો હતો તો પણ, અને યહોવા તમારા બોલવાનો સાથ સાંભળીને કોપામાન થયો ને તેણે સ્વાગત ખાઈને કહ્યું કે જે સારો દેશ તમારા પિત્રોને આપવાને મેં સ્વાગત ખાધા છે તે આ દુષ્ટ પેઢીના આ માણસોમાંથી એક પણ જોશે નહીં, ફક્ત યફુનેનનો પુત્ર કાલેબ તે જોશે, અને જે ભૂમિ ઉપર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશોજોને આપીશ, કેમ કે તે સંપૂર્ણ રીતે યહોવાની આજ્ઞાનુસાર વર્ત્યો છે. વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપામાન થઈને કહ્યું કે તું પણ તેમાં પ્રવેશ કરશે નહીં. નૂનનો પુત્ર યહોશુઆ જે તારી આ હજુરમાં ઉભો રહે છે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ, કેમ કે ઇસરાયેલને તે તેનો વારસો અપાવશે. વળી તમારા બાળકો જેઓના વિશે તમે કહ્યું કે તેઓ ભક્ષ થઈ પડશે તથા તમારા છોકરા જેઓને આજે ભલાભૂંડાનું ભાન નથી તેઓ તેમાં પ્રવેશ કરશે, અને તેઓને હું તે આપીશ ને તેઓ તેનું વતન પામશે. પણ તમે તો પાછા ફરો ને અરણ્યમાં શુભ સમુદ્રને રસ્તે થઈને ચાલો. ત્યારે તમે મને એવો ઉત્તર આપ્યો કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચડીને આપણા દેવ યહોવાને આપણને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું, અને તમો સર્વ માણસો પોતપોતાના યુદ્ધ શસ્ત્ર સજીને પર્વત ઉપર જવાને અધીરા થઈ ગયા હતા. અને યહોવાએ મારી પાસે તમને કહાવડાવ્યું કે ઉપર જશો માં તેમ યુદ્ધ પણ કરશો નહીં, રખીને તમે તમારા શત્રુઓની આગળ હાર ખાઓ, કેમ કે હું તમારી મધ્ય નથી એમ મેં તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં, અને તમે યહોવાની આજ્ઞાની વિરુદ્ધ ફિતૂર કર્યું ને મતોન્મત થઈને તે પહાડી મુલકમાં ચડી ગયા, અને તે પહાડી મુલકમાં રહેનાર અમોરીઓ તમારી વિરુદ્ધ નીકળી આવ્યા ને માખીઓની પેઠે તમારી પૂંઠે લાગ્યા ને શેરમાં છેક હોરમાં સુધી તમને મારીને હાર ખવડાવી, અને તમે પાછા આવીને યહોવાની હજુરમાં વિલાપ કર્યો પણ યહોવાએ તમારી વાણી સાંભળી નહીં ને તમારી દરકાર કરી નહીં. આથી જેટલા દિવસ તમે કાદેશમાં રહ્યા તે ગણતા તમે ત્યાં ઘણા દિવસ રહ્યા. પુનર્નિયમનું પુસ્તક એનો બીજો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય બીજો. ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે મુજબ આપણે પાછા ફરીને શુભ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા, અને આપણે ઘણા દિવસ સુધી શેર પર્વતની આસપાસ ફરતા રહ્યા. પછી યહોવાએ મને એમ કહ્યું કે આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદત સુધી ફર્યા કર્યું છે, હવે તમે ઉત્તર તરફ વળો. વળી કહ્યું કે લોકોને તું એવી આજ્ઞા કર કે તમે શહેરમાં રહેનાર તમારા ભાઈઓ એસાવ પુત્રની સીમમાં થઈને જવાના છો, અને તેઓ તમારાથી બીશે, માટે તમે બરાબર ખબરદાર રહેજો, તેઓની સાથે લડશો માં, કેમ કે તેમના દેશમાંથી હું તમને કંઈ આપીશ નહીં, અરે ડગલા જેટલું પણ આપીશ નહીં, કેમ કે શેર પર્વત તો મેં એસાવને તેના વતનને સારું આપ્યો છે. તમે ખાવા સારું ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો, અને પીવા માટે પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો, કેમ કે યહોવા તમારા દેવે તારા હાથમાં સર્વ કામ પર આશીર્વાદ દીધો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ 40 વર્ષ સુધી યહોવા તારો દેવ તારી સાથે રહ્યો છે. તને કશાની ખોટ પડી નથી. તેથી શેરવાસી આપણા ભાઈઓ એસા પુત્રોને છેડ્યા વગર આપણે તેમના પ્રાંતમાં થઈને અરાબાને રસ્તે થઈને એલાદ તથા એશિયોન ગેબેરથી ગયા અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્તે ચાલ્યા. અને યહોવાએ મને કહ્યું કે મોઆબને સતાવશોમાં તેમજ તેમની સાથે યુદ્ધ કરી રડશોમાં, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહીં, કેમ કે આ તો મેં લોત પુત્રને વતન તરીકે આપ્યું છે. અગાઉ તેમાં એમિયો વસતા હતા. તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા. અનાકીઓની પેઠે એઓ પણ રફાઈઓ ગણાય છે, પણ મોઆબીઓ તેઓને એમિયોની નામે ઓળખે છે. અગાઉ હોરીઓ પણ શેરમાં રહેતા હતા, પણ તેઓ પછી એસા પુત્રો તેમની જગ્યાએ આવ્યા અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગ્યાએ વસ્યા. જેમ ઇસરાયેલે જે દેશ યહોવાએ તેઓને વતનને સારું આપ્યો તેને કર્યું હતું તેમ જ. હવે ઉઠો ને ઝેરેદ નાળું ઉતરો. અને આપણે ઝેરેદ નાળું ઉતર્યા અને આપણે કાદેશ બારનીયાથી નીકળ્યા. ત્યારથી તે આપણે ઝેરેદ નાળું ઉતર્યા ત્યાં સુધી 38 વર્ષની મુદત વીતી. એ મુદતમાં દળવૈયા પુરુષોની આખી પેઢી યહોવાએ તેઓને સોગંદ ખાઈને કહ્યું હતું તે મુજબ છાવણી મધ્યેથી નાશ પામી હતી. વળી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારું યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. હવે લોકો મધ્યેથી સર્વ લડવૈયા નાશ પામ્યા તથા મરી ફીટ્યા. ત્યાર પછી એમ બન્યું કે યહોવાએ મને કહ્યું કે તું આજે આર એટલે મોઆબની સરહદ ઓળંગવાનો છે, અને જ્યારે તું આમોન પુત્રની સામે નજીક આવે ત્યારે તેમને સતાવીશમાં તેમજ તેમની સાથે લડીશમાં, કેમ કે હું તને આમોન પુત્રોના દેશમાંથી વતન આપીશ નહીં, કેમ કે મેં તે લોત પુત્રને વતન તરીકે આપ્યું છે. તે પણ રફાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓમાં તેમાં રહેતા હતા, પણ આમોનીઓ તેઓને ઝામઝુમિયો એવું નામ આપે છે. તે લોક અનાક્યોની પેઠે બળવાન તથા કદાવર હતા ને તેઓની સંખ્યા ઘણી હતી, પણ યહોવાએ તેમની આગળથી તેમનો વિનાશ કર્યો અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગ્યાએ વસ્યા. જેમ હોયોનો વિનાશ કરીને તેણે શેરવાસી એસા પુત્રોના લાભમાં કર્યું હતું તેમ જ, અને તેઓએ તેનું વતન લઈ લીધું ને તેમની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા. અને આવ્યો જેઓ ગાઝા સુધીના ગામડામાં રહેતા હતા તેઓનો કાફતોરીઓએ કાફતોરમાંથી ધસી આવીને વિનાશ કર્યો ને તેમની જગ્યાએ રહ્યા. હવે તમે ઉઠો આગળ ચાલો ને આર્નોનની ખીણ ઓળંગો. જુઓ, મેં અમોરી સિહોનને એટલે હેશબોનના રાજાને તથા તેના દેશને તમારે સ્વાધીન કર્યો છે. તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર ને તેની સાથે યુદ્ધ મચાવ. હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજા ઉપર તારો ડર તથા તારો ધાક એવો બેસાડીશ કે તેઓ તારું નામ સાંભળીને ધ્રુજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે. અને કદેમોથના અરણ્યમાં મેં હેશબોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે તેઓ સલાહનો સંદેશો લઈને કહે કે મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે જ ચાલીશ. હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહીં. ખાવાને અન્ન તું મને પૈસા લઈને વેચાતું આપજે અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગપાળો જવા દે. જ્યાં સુધી હું યર્દન ઉતરીને અમારો દેવ યહોવા અમને જે દેશ આપવાનો છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ શેરવાસી એસાવ પુત્રો તથા આરવાસી મોઆબીઓની સાથે વર્ત્યો તેમ તું અમારી સાથે વર્ત. પણ હેશબોનના રાજા સિંહોને પોતાના દેશમાં થઈને આપણને જવા દેવાની ના પાડી, કેમ કે યહોવા તારા દેવે તેનું મન કઠણ કર્યું હતું ને તેનું હૃદય હઠીલું કર્યું હતું કે તેને તારા હાથમાં સોંપે જેમ આજે છે તેમ. અને યહોવાએ મને કહ્યું કે જો સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે વતન પ્રાપ્ત કરવામાં કે તું તેના દેશનો વારસો પામે, ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા સારું નીકળી આવ્યા. અને યહોવા આપણા દેવે તેને આપણને સ્વાધીન કરી દીધો અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો. અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા ને વસ્તીવાળા સર્વ નગરોનો તેમની સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધા પૂરો નાશ કર્યો. આપણે કોઈને પણ જીવતું રહેવા દીધું નહીં. માત્ર જે નગરો આપણે લીધા હતા તેમની લૂંટ સાથે આપણે પોતાને સારું ઢોર લીધા. આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલિયાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહીં. યહોવા આપણા દેવે સઘળું આપણને સ્વાધીન કર્યું. ફક્ત આમોન પુત્રના દેશની નજીક તથા યાબોક નદીના કાંઠા પરનો સઘળો પ્રદેશ તથા પહાડી મુલકના નગરો તથા જે જે જગા વિશે યહોવા આપણા દેવે આપણને મના કરી તેમની નજીક તું આવ્યો નહીં. પુનર્નિયમનું પુસ્તક એનો બીજો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય બીજો. ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું, તે મુજબ આપણે પાછા ફરીને સૂપ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા અને આપણે ઘણા દિવસ સુધી સેર પર્વતની આસપાસ ફરતા રહ્યા. પછી યહોવાએ મને એમ કહ્યું કે આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદત સુધી ફર્યા કર્યું છે, હવે તમે ઉત્તર તરફ વળો. વળી કહ્યું કે લોકોને તું એવી આજ્ઞા કર કે તમે શહેરમાં રહેનાર તમારા ભાઈઓ એસાવ પુત્રની સીમમાં થઈને જવાના છો અને તેઓ તમારાથી બીશે માટે તમે બરાબર ખબરદાર રહેજો. તેઓની સાથે લડશો માં, કેમ કે તેમના દેશમાંથી હું તમને કંઈ આપીશ નહીં, અરે ડગલા જેટલું પણ આપીશ નહીં. કેમ કે શેર પર્વત તો મેં એસાવને તેના વતનને સારું આપ્યો છે. તમે ખાવા સારું ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો અને પીવા માટે પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો. કેમ કે યહોવા તમારા દેવે તારા હાથમાં સર્વ કામ પર આશીર્વાદ દીધો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ 40 વર્ષ સુધી યહોવા તારો દેવ તારી સાથે રહ્યો છે. તને કશાની ખોટ પડી નથી. તેથી શેરવાસી આપણા ભાઈઓ એસાવ પુત્રોને છેડ્યા વગર આપણે તેમના પ્રાંતમાં થઈને અરાબાને રસ્તે થઈને એલાત તથા એશિયોન ગેબેરથી ગયા અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્તે ચાલ્યા. અને યહોવાએ મને કહ્યું કે મોઆબને સતાવશો માં તેમજ તેમની સાથે યુદ્ધ કરી લડશો માં, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહીં. કેમ કે આ તો મેં લોત પુત્રને વતન તરીકે આપ્યું છે. અગાઉ તેમાં એમિયો વસતા હતા. તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા. અનાકીઓની પેઠે એઓ પણ રફાઈઓ ગણાય છે, પણ મુઆબીઓ તેઓને એમિયોની નામે ઓળખે છે. અગાઉ હોરીઓ પણ શેરમાં રહેતા હતા, પણ તેઓ પછી એસાવ પુત્રો તેમની જગ્યાએ આવ્યા અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગ્યાએ વસ્યા. જેમ ઇસરાયેલે જે દેશ યહોવાએ તેઓને વતનને સારું આપ્યો તેને કર્યું હતું તેમ જ. હવે ઉઠો ને ઝેરેદ નાળું ઉતરો. અને આપણે ઝેરેદ નાળું ઉતર્યા અને આપણે કાદેશ બારનીયાથી નીકળ્યા. ત્યારથી તે આપણે ઝેરેદ નાળું ઉતર્યા ત્યાં સુધી 38 વર્ષની મુદત વીતી. એ મુદતમાં દળવૈયા પુરુષોની આખી પેઢી યહોવાએ તેઓને સ્વગન ખાઈને કહ્યું હતું તે મુજબ છાવણી મધ્યથી નાશ પામી હતી. વળી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી છાવણી મધ્યથી તેઓનો નાશ કરવા સારું યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. હવે લોકો મધ્યથી સર્વ લડવૈયા નાશ પામ્યા તથા મરી ફીટ્યા. ત્યાર પછી એમ બન્યું કે યહોવાએ મને કહ્યું કે તું આજે આર એટલે મોઆબની સરહદ ઓળંગવાનો છે અને જ્યારે તું આમોન પુત્રની સામે નજીક આવે ત્યારે તેમને સતાવીશમાં તેમજ તેમની સાથે લડીશમાં. કેમ કે હું તને આમોન પુત્રોના દેશમાંથી વતન આપીશ નહીં, કેમ કે મેં તે લોત પુત્રને વતન તરીકે આપ્યું છે. તે પણ રફાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓમાં તેમાં રહેતા હતા, પણ આમોનીઓ તેઓને ઝામઝુમિયો એવું નામ આપે છે. તે લોક અનાક્યોની પેઠે બળવાન તથા કદાવર હતા ને તેઓની સંખ્યા ઘણી હતી, પણ યહોવાએ તેમની આગળથી તેમનો વિનાશ કર્યો અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગાએ વસ્યા. જેમ હોયોનો વિનાશ કરીને તેણે શેરવાસી એસા પુત્રના લાભમાં કર્યું હતું તેમજ અને તેઓએ તેનું વતન લઈ લીધું ને તેમની જગાએ તેઓ આજ સુધી વસ્યા અને આવ્યો જેઓ ગાઝા સુધીના ગામડામાં રહેતા હતા તેઓનો કાફતોરીઓએ કાફતોરમાંથી ધસી આવીને વિનાશ કર્યો ને તેમની જગાએ રહ્યા. હવે તમે ઉઠો, આગળ ચાલો ને આર્નોનની ખીણ ઓળંગો. જુઓ, મેં અમોરી સિહોનને એટલે હેશબોનના રાજાને તથા તેના દેશને તમારે સ્વાધીન કર્યો છે. તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર ને તેની સાથે યુદ્ધ મચાવ. હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજા ઉપર તારો ડર તથા તારો ધાક એવો બેસાડીશ કે તેઓ મારું નામ કે તેઓ તારું નામ સાંભળીને ધ્રુજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે. અને કદેમોથના અરણ્યમાં મેં હેશબોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે તેઓ સલાહનો સંદેશો લઈને કહે કે મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે રસ્તે જ ચાલીશ. હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહીં. ખાવાને અન્ન તું મને પૈસા લઈને વેચાતું આપજે અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગપાળો જવા દે. જ્યાં સુધી હું યર્દન ઉતરીને અમારો દેવ યહોવા અમને જે દેશ આપવાનો છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ શેરવાસી એસાવ પુત્રો તથા આરવાસી મોઆબીઓની સાથે વર્ત્યો તેમ તું અમારી સાથે વર્ત. પણ હેશબોનના રાજા સિંહોને પોતાના દેશમાં થઈને આપણને જવા દેવાની ના પાડી, કેમ કે યહોવા તારા દેવે તેનું મન કઠણ કર્યું હતું ને તેનું હૃદય હઠીલું કર્યું હતું કે તેને તારા હાથમાં સોંપે જેમ આજે છે તેમ. અને યહોવાએ મને કહ્યું કે જો સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે, વતન પ્રાપ્ત કરવામાં કે તું તેના દેશનો વારસો પામે, ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા સારું નીકળી આવ્યા અને યહોવા આપણા દેવે તેને આપણને સ્વાધીન કરી દીધો અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા ને વસ્તીવાળા સર્વ નગરોનો તેમની સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધા પૂરો નાશ કર્યો. આપણે કોઈને પણ જીવતું રહેવા દીધું નહીં. માત્ર જે નગરો આપણે લીધા હતા તેમની લૂંટ સાથે આપણે પોતાને સારું ઢોર લીધા. આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માળીને ગિલિયાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહીં. યહોવા આપણા દેવે સઘળું આપણને સ્વાધીન કર્યું. ફક્ત આમોન પુત્રના દેશની નજીક તથા યાબોક નદીના કાંઠા પરનો સઘળો પ્રદેશ તથા પહાડી મુલકના નગરો તથા જે જે જગા વિશે યહોવા આપણા દેવે આપણને મના કરી તેમની નજીક તું આવ્યો નહીં. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય ચોથો. પૂર્ણ નિયમનું પુસ્તક એનો ચોથો અધ્યાય. અને હવે હે ઇસરાયેલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો, એ સારું કે તમે જીવતા રહો ને જે દેશ યહોવા તમારા પિતૃઓનો દેવ તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો. જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહીં તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહીં, એ માટે કે યહોવા તમારા દેવની જે આજ્ઞા હું તમને ફરમાવું છું તે તમે પાળો. બાળ પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે, કેમ કે જે માણસો બાળ પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તમારા દેવે તારી મધ્યથી વિનાશ કર્યો છે. પણ તમે જે યહોવા તમારા દેવને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો. જુઓ, મેં તમને યહોવા મારા દેવના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ માટે કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા સારું તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો માટે તે પાળીને અમલમાં આણો, કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે ખરેખર આ મહાન દેશજાતિ એ જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે. કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ દેવ એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણો દેવ આપણે તેની વિનંતી કરીએ છીએ ત્યારે આપણી સાથે રાખે છે. અને એવી કઈ મોટી દેશ જાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદ્દલ વિધિઓ તથા કાનૂનો હોય, કેવળ પોતા વિશે સાવધાન રહે ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલા કૃત્યો તું ભૂલી જાય ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તારા અંતઃકરણમાંથી તે જતા રહે, પણ તારા છોકરાને તથા તારા છોકરાના છોકરાને એ જણાવ, તું હોરેબમાં યહોવા તારા દેવની સમક્ષ ઉભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર ને હું તેઓને મારા વચન કહી સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે તેમાં તેઓ મારો ડર રાખતા શીખે ને પોતાના ફરજંદોને પણ તે શીખવે. અને તમે આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા અને પર્વત બળતો હતો ને તેના ભડકા ગગન સુધી પહોંચતા હતા ને અંધકાર તથા વાદળ તથા ઘોર અંધકાર બધે વ્યાપી ગયા હતા. અને યહોવા ભડકાની મધ્યથી તમારી સાથે બોલ્યો, તમે એને શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહીં, તમે ફક્ત સાદ સાંભળ્યો. અને તેણે પોતાનો કરાર તમને જાહેર કર્યો ને તે એટલે 10 હુકમો પાળવાની તેણે તમને આજ્ઞા કરી અને તેણે 2 શિલાપાટીઓ પર તે લખ્યા. અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. માટે પોતા વિશે ઘણી સંભાળ રાખો, કેમ કે હોરેબમાં યહોવા ભડકા મધ્યથી તમારી સાથે બોલ્યો તે દિવસે તમે કોઈપણ પ્રકારનો આકાર જોયો નહીં, રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા કે વાયુમાં ઉડનાર કોઈ પક્ષીની પ્રતિમા કે જમીન પર પેટે ચાલનાર કોઈ પ્રાણીની પ્રતિમા અથવા પૃથ્વીની નીચેના પાણીમાંથી કોઈ માછલીની પ્રતિમા તમે બનાવો. અને રખેને વ્યોમ ભણી તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા એટલે આખું ગગનમંડળ કે જેઓને યહોવા તારા દેવે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યા છે તેઓને જોઈને તું આકર્ષાય ને તેઓની પૂજા કરે. પણ યહોવાએ તમને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી આણ્યા છે, એ માટે કે જેમ આજે છો તેમ તમે તેના વારસાના લોક થાઓ. વળી યહોવા તમારે લીધે મારા પર કૃપામાન થયો ને તેણે એવા સ્વાગન ખાધા કે તું યર્દનની પેલી પાર જવા પામશે નહીં, ને યહોવા તારો દેવ જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે તેમાં તું પ્રવેશ કરશે નહીં, પણ હું તો નિશ્ચય આ દેશમાં જ મરવાનો, હું યર્દન ઉતરવા પામવાનો જ નથી, પણ તમે તો પેલી પાર જશો ને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો. તો તમે સંભાળજો, રખેને જે કરાર યહોવા તમારા દેવે તમારી સાથે કર્યો છે તે તમે વિસરી જાઓ ને કોઈપણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિશે યહોવા તારા દેવે તને મના કરી છે તે તમે પોતાને કાજે બનાવો, કેમ કે યહોવા તારો દેવ ભસ્મકારક અગ્નિરૂપ તથા આવેશી દેવ છે. તને છોકરા અને છોકરાના છોકરા થયા પછી ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો ને જે કામ યહોવા તારા દેવની નજરમાં દુષ્ટ છે તે કરીને તેને કોપામાન કરશો, તો હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે યર્દન ઉતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે, તેમાં તમે દીર્ઘાયુષ્ય ભોગવશો નહીં પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે. અને યહોવા તમે દેશ જાતિઓ મધ્ય વિખેરી નાખશે ને જે દેશ જાતિઓ મધ્ય યહોવા તમને લઈ જશે તેઓ મધ્ય તમારામાંના થોડા જ બચશે, અને ત્યાં રહીને તમે માણસના હાથના ઘડેલા લાકડાના તથા પથ્થરના દેવદેવીઓની એટલે જોઈ ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવદેવીઓની સેવા કરશો. પણ જો ત્યાંથી તમે યહોવા તમારા દેવને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા જીવથી તેની ખોજ કરશે તો તે તને મળશે. જ્યારે તું સંકટમાં હોય ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય ત્યારે આખરે તું યહોવા તારા દેવની તરફ પાછો ફરીને તેનું કહેવું સાંભળશે. કેમ કે યહોવા તારો દેવ તે દયાળુ દેવ છે, તે તારો ત્યાગ કરશે નહીં ને તારો નાશ કરશે નહીં. તેમજ જે કરાર તેણે સોગંદ ખાઈને તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વિસરી જશે નહીં. કેમ કે દેવે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્ન કર્યું તે દિવસથી માળીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને તથા પૃથ્વીના છેક છેડાથી તે બીજા છેડા સુધી પૂછી જો કે વારું આ મહાભારત કૃત્ય જેવું બીજું કંઈ થયું છે અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે. જેમ ત્યાં દેવની વાણી સાંભળી છે તેમ અગ્નિ મધ્યથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું? અથવા જે બધું યહોવા તારા દેવે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટા ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને વાસ્ય દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ દેવે યત્ન કર્યો છે? એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ દેવ છે અને તે વિના બીજો કોઈ નથી. તે તને બોધ આપે એ માટે તેણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવી અને પૃથ્વી પર તેણે તને મોટી આગ બતાવી અને તેના શબ્દો અગ્નિ મધ્યથી સાંભળ્યા અને તારા પિતૃઓ ઉપર તેની પ્રીતિ હતી તે માટે તેણે તેમની પાછળ તેમના વંશોજોને પસંદ કર્યા ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો એ માટે કે તે તારા કરતા મોટી તથા સમર્થ દેશ જાતિઓને તારી આગળથી હાંકી કાઢે ને તને તેઓના દેશમાં પ્રવેશ કરાવીને તે તને વારસામાં આપે જેમ આજે છે તેમ. માટે આજ તું જાણ તથા તારા અંતકરણમાં ઠસાવ કે ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ દેવ છે, તેના સિવાય બીજો કોઈ નથી. અને જે તેના વિધિઓ તથા તેની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવા કે તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય ને જે દેશ યહોવા તારો દેવ તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. ત્યાર પછી મૂસાએ યર્દન પાર ઉગમની દિશાએ ત્રણ નગરો જુદા કર્યા એ માટે કે જે મનુષ્ય ઘાતકે પોતાના પડોશીની સાથે અગાઉથી વેર ન હોય તેમ છતાં તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાંથી નાસી જઈને તે બચી જાય. તે નગરો આ હતા: અરણ્યના સપા પ્રદેશમાં બેસેર એ રૂબેનીઓને સારું અને ગિલિયાદમાં રામોથ એ ગાદીઓને સારું અને બાશાનમાં ગોલાન એ મનાશ્યોને સારું. અને જે નિયમ મૂસાએ ઇસરાયેલ પુત્રોની આગળ મૂક્યો તે આ છે: ઇસરાયેલ પુત્રો મિસરમાંથી નીકળ્યા ત્યારે મૂસાએ તેઓને જે આ સાક્ષ્યો તથા વિધિઓ તથા કાનૂનો કહી સંભળાવ્યા તે આ છે: અમોરીનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો ને જેને મૂસાએ તથા ઇસરાયેલ પુત્રોએ મિસરમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશમાં યર્દન પાર બેત પેઓરની સામેની ખીમાં તે તેણે કહી સંભળાવ્યા અને તેઓએ તેના દેશને તથા બાશાનના રાજા ઓગના દેશને પોતાનું વતન કરી લીધું. તેઓ યર્દન પાર ઉગમી દિશાએ વસનાર આમોરીઓના બે રાજાઓ હતા. એટલે આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોયરથી તે સિયોન પર્વત એટલે હેરમોન સુધીનો દેશ તથા યર્દન પાર પૂર્વગમ આખો અરાબા તે છેક પિસ્ગાના ઢોળાવની નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધી. પૂર્ણ નિયમનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય પાંચમો. અને મૂસાએ સર્વ ઇસરાયેલને બોલાવીને તેઓને કહ્યું: હે ઇસરાયેલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતા કહી સંભળાવું છું તે સાંભળો કે તમે તે શીખો તથા તે પાળીને તેમનો અમલ કરો. યહોવા આપણા દેવે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો. યહોવા એ કરાર આપણા પિતૃઓની સાથે તો નહીં પણ આપણી સાથે, હા આપણ સર્વ જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે કર્યો. યહોવાએ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યથી તમારી સાથે મોળામોળ વાત કરી. તે સમયે યહોવાની વાણી તમને કહી સંભળાવવાને હું યહોવાની તથા તમારી વચમાં ઉભો રહ્યો હતો, કેમ કે તમે અગ્નિથી બી જઈને પર્વત ઉપર ચડ્યા નહીં. તે એમ બોલ્યો કે મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર હું યહોવા તારો દેવ છું. તારી સન્મુખ તારે કોઈ અન્ય દેવો ન હોય. તું પોતાને માટે કોરેલી મૂર્તિ ન બનાવ. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિ નીચેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું યહોવા તારો દેવ આવેશી દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતાના અન્યની શિક્ષા છોકરા પર લાવનાર અને મારા પર જેઓ પ્રીતિ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર હું છું. યહોવા તારા દેવનું નામ તું વૃથા ન લે, કેમ કે જે કોઈ યહોવાનું નામ વૃથા લે છે તેને તે નિર્દોષ ગણશે નહીં. યહોવા તારા દેવે તેને આજ્ઞા આપી તે પ્રમાણે શાબાત દિવસને પવિત્ર પાળવાને તું સંભાળ રાખ. છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું સઘળું કામ કર, પણ સાતમો દિવસ યહોવા તારા દેવનો શાબાત છે, તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો છોકરો કે તારી છોકરી કે તારો દાસ કે તારી દાસી કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર કે તારા દરવાજાની અંદર વસનાર પ્રદેશી એ સારું કે જેમ તને તેમજ તારા દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે. અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો અને તારો દેવ યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યો. એ માટે યહોવા તારા દેવે તને શાબાત દિવસ પાળવાની આજ્ઞા આપી. યહોવા તારા દેવે તને આજ્ઞા આપી તે મુજબ તારા પિતાનું તથા તારી માનું તું સન્માન રાખ, કે યહોવા તારો દેવ જે દેશનું તને વતન આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય ને તારું ભલું થાય. તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પાડોશીની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર, તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, અને તું તારા પડોશીનું ઘર તેનું ખેતર કે તેનો દાસ કે તેની દાસી તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યથી મોટે સાદે તમારી આખી સભાની આગળ બોલ્યો, અને તેમાં તેણે કંઈ વધારો કર્યો નહીં. અને તેણે બે શિલાપાટીઓ ઉપર તે લખીને મને આપી, અને પર્વતમાંથી ભડકા નીકળતા હતા ને તેની સાથે અંધકારની મધ્યથી નીકળતી વાણી તમે સાંભળી ત્યારે એમ થયું કે તમે એટલે તમારા કુળોના સર્વ મુખ્યો તથા તમારા વડીલો મારી પાસે આવ્યા અને તમે કહ્યું કે જો યહોવા આપણા દેવે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું મહાત્મ્ય બતાવ્યું છે તે અગ્નિજ્વાળા મધ્યથી તેની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે દેવ મનુષ્યની સાથે બોલે છે ને તેમ છતાં એ મનુષ્ય જીવતો રહે છે, તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો યહોવા અમારા દેવની વાણી હવે અમે જરા પણ વધારે વાર સાંભળીશું તો અમે માર્યા જઈશું. કેમ કે સર્વ દેહધારીઓમાં એવો કોણ છે કે જે જીવતા દેવની વાણી અમે સાંભળી છે તેમ અગ્નિજ્વાળા મધ્યથી બોલતી વાણી સાંભળીને જીવતો રહ્યો હોય? તો પાસે જઈને યહોવા આપણો દેવ જે બોલે છે તે સઘળું સાંભળ, અને યહોવા આપણો દેવ જે તને કહે તે સઘળું તું અમને કહેજે, અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું. અને તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાએ તમારો સાથ સાંભળ્યો, અને યહોવાએ મને કહ્યું કે આ લોકો જે કંઈ તને કહે છે તે મેં સાંભળ્યું છે. જે બધું તેઓ બોલ્યા છે તે તેમનું કહેવું ઠીક છે. અરે જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમો સદા પાળે તો કેવું સારું, કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય. જા, તેઓને કહે કે તમે તમારા તંબુઓએ પાછા જાઓ, પણ તું તો અહીં મારી પાસે ઉભો રહે ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે સર્વ વિધિઓ તેઓને કહી સંભળાવજે. એ સારું કે જે દેશ હું તેઓને વતન કરી દેવા સારું આપું છું તેમાં તેઓ તે પાળે. એ માટે યહોવા તમારા દેવે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું, તમારે ડાબે કે જમણે હાથે ફળવું નહીં. જે માર્ગ યહોવા તમારા દેવે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું, એ માટે કે તમે જીવતા રહો ને તમારું ભલું થાય, ને જે દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબુ થાય. પૂર્ણ નિયમનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા દેવે તમને શીખવવાને મને ફરમાવ્યું છે એ માટે કે જે દેશનું વતન પામવા સારું તમે યર્દન ઉતરીને પ્રવેશ કરો છો તેમાં તમે તે પાળો તે આ છે. એ માટે કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તને ફરમાવું છું તે પાળો અને તારી આવડતા લાંબી થાય. માટે હે ઈસરાયલ સાંભળ ને કાળજી રાખીને તે પાળ. એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના દેવે તને વચન આપ્યું છે તેમ દૂધ મધની રેલછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો. હે ઈસરાયલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર, અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર, અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારા ઘરની બારસાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. અને એમ થશે કે જ્યારે યહોવા તારો દેવ જે દેશ તને આપવાના તેણે તારા પિતૃઓની આગળ એટલે ઇબ્રાહીમની આગળ, ઇસહાકની આગળ તથા યાકૂબની આગળ સ્વાગત ખાધા હતા તેમાં તને લાવે, એટલે મોટા ને ઉત્તમ નગરો જે તે બાંધ્યા નથી ને સર્વ સારી વસ્તુઓથી ભરેલા ઘર કે જે તે ભર્યા નથી, ખોદેલા કૂવા જે તે ખોદ્યા નથી, દ્રાક્ષાવાડીઓ ને જે જૈત વૃક્ષો જે તે વાવ્યા નથી તેમાં લાવે ને તું ખાઈને તૃપ્ત થાય, ત્યારે સાવધાન રહે, રખેની યહોવા તારો દેવ જે તને મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી ખાળી લાવ્યો તેને તું ભૂલી જાય. યહોવા તારા દેવનો ડર રાખ અને તેની જ સેવા કર ને તેના નામના સમખા. તમારી આસપાસની દેશજાતિઓના દેવદેવીઓમાંના અન્ય દેવદેવીઓની પાછળ તમે ભટકી ન જાઓ, કેમ કે તારી મધ્ય રહેનાર યહોવા તમારો દેવ આસ્થાવાન દેવ છે. રખેને યહોવા તારા દેવનો કોપ તારી વિરુદ્ધ સળગી ઉઠે ને પૃથ્વીની સપાટી પરથી તે તારો સંહાર કરે. જેમ તમે મિસ્પામાં તેની પરીક્ષા કરી તેમ તમે યહોવા તમારા દેવની પરીક્ષા ન કરો. યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ તથા સાક્ષ્યો તથા વિધિઓ તેણે તને ફરમાવ્યા છે તે તમે ખંતથી પાળો, અને યહોવાની નજરમાં જે યથાર્થ સારું હોય તે તું કર, એ માટે કે તારું ભલું થાય, ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાને યહોવાએ સ્વાગત ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે, અને તારા બધા શત્રુઓને તારી આગળથી તે હાંકી કાઢે, જેમ યહોવાએ કહ્યું છે તેમ. ભવિષ્યકાળમાં જ્યારે તારો દીકરો તને એવું પૂછે કે જે સાક્ષીઓ તથા વિધિઓ તથા કાનૂનો યહોવા આપણા દેવે તમને ફરમાવ્યા છે તેમનો અર્થ શો છે, ત્યારે તું તારા દીકરાને કહેજે કે અમે મિસરમાં ફારૂનના ગુલામ હતા અને યહોવા પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી કાઢી લાવ્યો, અને યહોવાએ અમારા દેખતા મિસર ઉપર, ફારૂન પર તથા તેના આખા ઘર પર મોટા તથા દુઃખદ ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યા, અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યો એ માટે કે જે દેશ તેણે આપણા પિતૃઓને આપવાના સ્વગન ખાધા હતા તે આપવા સારું તે અમને તેમાં લઈ જાય અને આપણા હંમેશના હિતને માટે આ બધા વિધિઓ પાળવાની તથા યહોવા આપણા દેવનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી કે જેમ આજ છીએ તેમ તે આપણને બચાવી રાખે અને યહોવા આપણા દેવે આપણને ફરમાવ્યું છે તે મુજબ જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેની પ્રત્યે કાળજીથી પાડીએ તો તે આપણા લાભમાં ન્યાયપણાને અર્થે ગણાશે. પૂર્ણનિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય. પૂર્ણનિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય. અને જે દેશનું વતન પામવા સારું તું જાય છે તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લાવે ને ઘણી દેશ જાતિઓને તારી આગળથી હાંકી કાઢે એટલે હિત્તીઓનો તથા ગિરઘાશીઓનો તથા અમોરીઓનો તથા કનાનીઓનો પરિઝીઓનો હિવ્યોનો તથા યબૂશીઓનો એ તારા કરતા મોટી તથા બળવાન 7 દેશ જાતિઓને હાંકી કાઢે અને જ્યારે યહોવા તારો દેવ તેઓને તારી સ્વાધીન કરી દે ને તું તેમનો પરાજય કરે ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહીં ને તેમના પર દયા દેખાડવી નહીં વળી તારે તેમની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહીં તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહીં કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે એથી તો યહોવા તમારા પર કૃપાયમાન થાય ને તે જલ્દી તમારો નાશ કરે પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું તમારે તેમની વેદીઓ તોડી પાડવી ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા ને તેમની અશેરી મૂર્તિઓને કાપી નાખવી ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે યહોવા તારા દેવે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા સારું પસંદ કર્યો છે યહોવાએ તમારા પર પ્રીતિ કરી તથા તમને પસંદ કર્યા એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા કેમ કે તમે તો બીજી ઘણી પ્રજાઓ કરતા થોડા હતા પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે ને જે સ્વાગત તેણે તમારા પિતૃઓની આગળ ખાધા તે પાળવા તે ઈચ્છે છે ને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યો છે તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુના હાથમાંથી છોડાવ્યા છે એ માટે જાણ કે યહોવા તારો દેવ તે જ દેવ છે તે જ વિશ્વાસુ દેવ છે જેના પર પ્રીતિ કરનારાઓ પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાળનારો પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાળે છે તથા દયા રાખે છે અને તેના પર વેર રાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો વિનાશ કરે છે તેના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહીં કરે તે સામી છાતીએ બદલો વાળશે માટે જે આજ્ઞા તથા વિધિઓ તથા કાનૂનો હું આજે તને ફરમાવું છું તે તું પાળીને અમલમાં આણ અને આ હુકમોને લક્ષમાં દઈને તમે તે પાળશો ને અમલમાં આણશો તેથી એમ થશે કે જે કરાર તથા દયા વિશે યહોવા તારા દેવે તારા પિતૃઓની આગળ સ્વાગત ખાધા છે તે તારી પ્રત્યે તે સદા રાખે તે તારી પ્રત્યે તે અદા કરશે અને તે તારા પર પ્રીતિ રાખશે ને તને આશીર્વાદ દેશે ને તારો વિસ્તાર વધારશે વળી જે દેશ તને આપવાના તેણે તારા પિતૃઓની આગળ સ્વાગત ખાધા છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને તારા ધાન્યને તથા તારા દ્રાક્ષરસને તથા તારા તેલને તારી ગાયોની ઉપજને તથા તારા ઘેટા બકરાના બચ્ચાને વરદાન દેશે સર્વ લોકો કરતા તું આશીર્વાદિત થશે તમારી મધ્યે અથવા તમારા ઢોર મધ્યે નર કે નારી વાંઝ્યા રહેશે નહીં અને યહોવા તારી મધ્યેથી સર્વ બીમારી દૂર કરશે અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે તારા પર લાવશે નહીં પણ તારા સર્વ વૈરીઓ ઉપરથી આણશે, અને જે સર્વ પ્રજાઓને યહોવા તારો દેવ તારે સ્વાધીન કરશે તેઓને તારે સંહાર કરવો, તારી આંખ તેઓ પર દયા ન આણે અને તારા તેઓના દેવદેવીઓની સેવા પણ કરવી નહીં, કેમ કે એ તને ફાંદારૂપ થઈ પડશે. જો તું તારા મનમાં એમ ધારે કે આ પ્રજાઓ મારા કરતા મોટી છે, હું કેવી રીતે તેઓનું વતન તેમની પાસેથી છીનવી લઈ શકું, તો પણ તું તેઓથી બીજ નહીં. યહોવા તારા દેવે ફારોન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી પેઠે યાદ રાખવું, એટલે જે મોટા ચમત્કારો એટલે જે મોટા પરીક્ષણો તે તારી નજરે જોયા, તે તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ તથા લંબાવેલો ભુજ કે જેઓ વળી યહોવા તારો દેવ તને કાઢી લાવ્યો તે યાદ રાખવા. જે બધી પ્રજાઓથી તું બીએ છે તેઓને યહોવા તારો દેવ એ જ પ્રમાણે કરશે. વળી યહોવા તારો દેવ તેઓ મધ્ય ભમરીઓ મોકલીને જેઓ બચી રહ્યા હશે ને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી આગળથી નાશ કરાવશે. તું તેઓને દેખીને ગભરાઈશ માં, કેમ કે યહોવા તારો દેવ તારી મધ્ય છે, તે મહાન તથા ભયંકર દેવ છે. અને યહોવા તારો દેવ તે પ્રજાઓને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢશે. તું એકદમ તેઓનો સંહાર કરીશ નહીં, રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે, પણ યહોવા તારો દેવ તેઓને તારા સ્વાધીન કરીને મોટા પરાજયથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાબૂદ કરશે અને તું તેઓનો વિનાશ કરી રહેશે અને તું તેઓનો વિનાશ કરી રહેશે નહીં ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહીં. તેઓના દેવદેવીઓની કોતરીની મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહીં, તેમજ તે તારે માટે લેતો નહીં, રખેને તું તેમાં ફસાય પડે, કેમ કે યહોવા તારા દેવની નજરમાં એ અમંગળ છે. અને તું કોઈ અમંગળ વસ્તુ તારા ઘરમાં લાવીને તેની પેઢે વિનાશપાત્ર રૂપ થઈશ નહીં. તારે તે છેક ધિકારવું ને તારે તેનાથી છેક કંટાળવું, કેમ કે તે તદ્દન વિનાશપાત્ર છે. પુનર્નિયમનું પુસ્તક એનો આઠમો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય આઠમો. જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો, કે તમે જીવતા રહો ને વૃદ્ધિ પામો, ને જે દેશ આપવાના યહોવાએ તમારા પિતૃઓની આગળ સ્વાગત ખાધા તેમાં જઈને તેનું વતન પામો. અને તને નમાવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માનાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. આ 40 વર્ષો પર્યંત તારા અંગ પરના તારા વસ્ત્ર જીર્ણ થઈ ગયા નહીં, તેમજ તારા પગ સૂજી ગયા પણ નહીં. અને તારે એમ સમજવું કે જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે તેમ યહોવા તારા દેવે તને શિક્ષા કરી છે. અને તારે યહોવા તારા દેવના માર્ગોમાં ચાલીને ને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી, કેમ કે યહોવા તારો દેવ તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીના વેડિયાવાળા તથા ખીણોમાં ને ઉચ્ચ પ્રદેશમાં ફૂટી નીકળતા જરાઓ તથા જળનિધિવાળા દેશમાં ઘઉં તથા જવ અને દ્રાક્ષો તથા અંજીરીઓ તથા દાડમોના દેશમાં જૈતતેર તથા મધના દેશમાં જ્યાં તું ધરાઈને અન્ન ખાશે ને તને કસાની ખોટ પડે નહીં એવા દેશમાં જેના પથ્થર લોઢાના છે ને જેના ડુંગરોમાંથી તું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં લઈ જાય છે. અને તું ખાઈને તૃપ્ત થશે ને જે ઉત્તમ દેશ યહોવા તારા દેવે તને આપ્યો છે તેને લીધે તું તેની સ્તુતિ કરશે. સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતા તું યહોવા તારા દેવને ભૂલી જાય, રખેને તું ખાઈને તૃપ્ત થાય, ને સારા સારા ઘર બાંધીને તેમાં રહે, અને તારા ઢોરનો તથા તારા ઘેટા બકરાનો વિસ્તાર વધી જાય, ને તારું સોનુરૂપ વધી જાય, ને તારી માલમિલકત ઘણી થાય, ત્યારે તારું મન ગર્વિષ્ઠ થાય, ને તું યહોવા તારા દેવને ભૂલી જાય કે જે તને મિસર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યો, જેણે તને આગ્યા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વેવડાવ્યું, જેણે અરણ્યમાં માનના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે, અને રખે ને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે, પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે જ છે, એ માટે કે તેના કરાર વિશે તેણે તારા પિતૃઓની આગળ જે સ્વાગન ખાધા તે સ્થાપિત કરે જેમાં આજે છે તેમ, અને એમ થશે કે જો તું યહોવા તારા દેવને ભૂલી જઈને બીજા દેવદેવીઓની પાછળ ચાલશે ને તેમની સેવા કરશે ને તેમની ભક્તિ કરશે, તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચય નાશ પામશો. જે પ્રજાઓનો યહોવા તમારી આગળથી નાશ કરે છે તેમની પેઠે તમે નાશ પામશો, કેમ કે યહોવા તમારા દેવની વાણી તમે સાંભળવા ચાહ્યું નહીં. પુનર્નિયમનું પુસ્તક એનો 9મો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 9. હે ઇસરાયેલ, સાંભળ. તારા કરતા મોટી ને બળવાન દેશ જાતિઓનું તથા મોટા તથા આસમાનમાં પહોંચેલા કોટવાળા નગરોનું વતન પ્રાપ્ત કરવા સારું તું આજે યર્દન પાર ઉતરવાનો છે. તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓના ફરજંદ છે કે જેઓને તું સારી રીતે ઓળખે છે, ને તેઓ વિશેની અફવા પણ તે સાંભળી છે કે અનાક પુત્રોની સામે કોણ ટકી શકે. માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિ જેમ તારી આગળ પેલે પાર જનાર તે યહોવા તારો દેવ છે. તે તેઓનો નાશ કરશે ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું તેમને હાંકી કાઢશે ને જલ્દી તેઓનો નાશ કરશે. યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે, ત્યાર પછી તું તારા મનમાં એમ ન કહેતો કે મારા ન્યાયપણાને લીધે યહોવાએ મને અહીં આણીને આ દેશનો વારસો મને અપાવ્યો છે. ખરું જોતાં એ દેશ જાતિઓની દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. તારા ન્યાયપણાને લીધે કે તારા અંતઃકરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહીં, પણ એ પ્રજાની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાએ સ્વાગન ખાઈને તારા પિતૃઓને એટલે ઇબ્રાહીમને ઈસાકને તથા યાકુબને આપ્યું હતું તે સ્થાપિત કરવા સારું યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. એ માટે નિશ્ચય જાણ કે તારા ન્યાયપણાને લીધે યહોવા તારો દેવ આ ઉત્તમ દેશ તને નથી આપતો, કેમ કે તું તો હઠીલી પ્રજા છે. તે અરણ્યમાં કેવી રીતે યહોવા તારા દેવને કોપ ચડાવ્યો તે તું યાદ રાખ. ભૂલી જઈશમાં મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી તમે યહોવાની વિરુદ્ધ દંગો કર્યો છે. તમે યહોવાની વિરુદ્ધ દંગો કર્યા કર્યો છે. હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યો, ને યહોવા તમારા પર એટલો બધો કોપાયમાન થયો કે તેણે તમારો નાશ કરી નાખ્યો હોત ત્યારે હું શીલા પાટ્યો, એટલે જે કરાર યહોવાએ તમારી સાથે કર્યો તેની પાટીઓ લેવા સારું પર્વત પર ગયો, ત્યારે હું 40 દિવસ ને 40 રાત પર્વત પર રહ્યો, અને મેં અન્ન ખાધું નહીં તેમજ પાણી પણ પીધું નહીં, અને યહોવાએ મને દેવની આંગળીથી લખેલી 2 શિલાપાટીઓ સોંપી, અને તે પર જે સર્વ વચનો યહોવા સભાને દિવસે પર્વત પર અગ્નિજ્વાળા મધ્યથી બોલ્યો હતો તે લખેલા હતા. અને 40 દિવસ ને 40 રાત વીત્યા પછી એમ થયું કે યહોવાએ મને 2 શિલાપાટીઓ એટલે કરારની પાટીઓ આપી, અને યહોવાએ મને કહ્યું કે ઉઠ, અહીંથી જલ્દી નીચે ઉતર, કેમ કે જે તારા લોકને તું મિસરમાંથી કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાને વાસ્તે ઢાળેલું પૂતળું બનાવ્યું છે. વળી યહોવાએ મને કહ્યું કે મેં આ પ્રજાને જોઈ લીધી છે, ને જો એ તો હઠીલી પ્રજા છે. મારી આડે આવીશ માં મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતા હું તારાથી એક સમર્થ તથા મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. ત્યારે હું પાછો ફરીને પર્વત પરથી ઉતર્યો, ને પર્વતમાંથી ભડકા નીકળતા હતા, અને કરારની બે પાટીઓ મારા બે હાથમાં હતી. અને મેં જોયું તો જુઓ, તમે યહોવા તમારા દેવની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું હતું. જે માર્ગ યહોવાએ તમને ફરમાવ્યો હતો તેમાંથી તમે જલ્દી ભટકી ગયા હતા, અને મેં તે બે પાટીઓ મારા બે હાથમાંથી ફેંકી દીધી, ને તે તમારા દેખતા ભાંગી નાખી. અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેને કોપાયમાન કહ્યો હતો તે સર્વને લીધે હું યહોવાની સન્મુખ આગળની જેમ 40 રાત દિવસ ઊંધો પડી રહ્યો, અને મેં અન્ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું, કેમ કે તમારો વિનાશ કરે એટલો બધો યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું, અને યહોવા હારૂન પર પણ એટલો બધો કોપ્યો કે તેણે તેનો નાશ કરી નાખ્યો હોત. અને તે જ વખતે મેં હારૂનને માટે પણ પ્રાર્થના કરી, અને મેં તમારા પાપને એટલે જે વાછરડું તમે બનાવ્યું હતું તેને લઈને આગથી બાળ્યું, ને તેને કૂટીને ધૂળ જેવો બારીક ભૂકો કર્યો, ને મેં તે ભૂકો પર્વતમાંથી નીકળીને નીચાણ તરફ વહેતા વેડિયામાં નાખ્યો. અને તાબ એરા તથા માસા તથા કિબ્રોત હતાવા આગળ પણ તમે યહોવાને કોપામાન કર્યો. અને જ્યારે યહોવાએ તમને કાદેશ બારનીયાથી એવું કહીને મોકલ્યા કે ત્યાં જાઓ અને જે દેશ મેં તમને આપ્યો છે તેનું વતન પ્રાપ્ત કરો, ત્યારે પણ તમે યહોવા તમારા દેવની આજ્ઞા વિરુદ્ધ ફિતૂર કર્યું, ને તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં, તેમજ તેની વાણી પણ તમે સાંભળી નહીં. જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંધખોર ઠરી ચૂક્યા છો. એ માટે હું અગાઉ જેટલા દિવસ ઊંધો પડી રહ્યો હતો તેટલા દિવસ એટલે 40 રાત દિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો, કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ. તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતા કહ્યું કે હે યહોવા દેવ, તારા લોક તથા તારો વારસો જેઓને તે તારા મહાત્મ્ય વડે છોડાવ્યા છે, જેઓને તું પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યો છે, તેઓનો નાશ ન કર. તારા સેવકો ઇબ્રાહીમ, ઇસાક તથા યાકુબનું સ્મરણ કર. આ લોકની હઠીલાઈ તરફ તથા તેઓની દુષ્ટતા તરફ તથા તેઓના પાપ તરફ ન જો રખેને જે દેશમાંથી તું અમને કાઢી લાવ્યો તેના લોક કહે કે જે દેશ આપવાનું વચન યહોવાએ તેમને આપ્યું હતું તેમાં તે તેઓને લઈ જઈ શક્યો નહીં તે કારણથી, ને તેને તેઓના ઉપર વેર હતું તે કારણથી તેઓને અરણ્યમાં મારી નાખવા માટે તે તેઓને કાઢી લાવ્યો છે. તો પણ તેઓ તારા લોક તથા તારો વારસો છે કે જેઓને તું તારા મહાન સામર્થ્ય વડે તથા તારા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યો છે. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 10. પુનર્નિયમનું પુસ્તક એનો 10 અધ્યાય. તે સમયે યહોવાએ મને કહ્યું કે તું પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડીને પર્વત પર મારી હજુરમાં આવ, ને લાકડાનો એક કોષ બનાવ, અને પહેલી પાટીઓ જે ત્યાં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતા તે હું એ પાટીઓ ઉપર લખીશ, ને તું તેઓને તે કરાર કોષમાં રાખી મૂકજે. તેથી મેં બાવળના લાકડાનો એક કોષ બનાવ્યો, ને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી, અને બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પહાડ પર ચડ્યો. અને જે 10 હુકમો યહોવાએ સભાને દિવસે પર્વત ઉપર અગ્નિજ્વાળા મધ્ય તમને કહ્યા તેણે તે પાટીઓ પર પહેલા લેખ પ્રમાણે લખ્યા, અને યહોવાએ તે મને આપી. અને હું પાછો ફરીને પર્વત પરથી ઉતર્યો, ને જે કોષ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મેં મૂકી. અને યહોવાએ મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે. અને ઇસરાયેલ પુત્રો બેરોત બેનિયાકાનથી ઉપડીને મોસેરા આવ્યા, ત્યાં હારૂન મરણ પામ્યો, ને ત્યાં તે દટાયો, અને તેની જગ્યાએ તેના પુત્ર એલઆઝારે યાજક પદની સેવા બજાવી. ત્યાંથી તેઓ ગુદગોદામાં ગયા અને ગુદગોદાથી નીકળીને યોટબાથા કે જે પાણીના નાળાવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા. તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરાર કોષ ઊંચકવા સારું, યહોવાની હજુરમાં ઉભા રહીને તેની સેવા કરવા સારું તથા તેને નામે આશીર્વાદ દેવા સારું જુદું પાડ્યું અને આજ સુધી તે તેમ જ છે. તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારે દેવે તેને કહ્યું તેમ યહોવા પોતે તેનો વારસો છે. અને પહેલાની જેમ હું 40 દિવસ રાત પર્વત પર રહ્યો અને યહોવાએ તે વખતે પણ મારું સાંભળીને તારો નાશ ન કર્યો. અને યહોવાએ મને કહ્યું કે ઉઠ, લોકોની આગળ આગળ ચાલ, એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સ્વાગત ખાધા છે તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે. અને હવે હે ઇસ્રાયલ, તું યહોવા તારા દેવનો ડર રાખ, તેના સર્વ માર્ગોમાં ચાલે ને તેના પર પ્રીતિ કરે ને તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા દેવની સેવા બજાવે. અને યહોવાની જે આજ્ઞાઓ તેના વિધિઓ હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે, તે સિવાય યહોવા તારો દેવ તારી પાસે શું માગે છે? જો આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ તે યહોવા તારા દેવનું છે, તો પણ તારા પિતૃઓ પર પ્રીતિ રાખવાનું યહોવાને સારું લાગ્યું ને તેણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતા તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ. માટે તમે તમારા હૃદયની સુન્નત કરો ને આજથી હઠીલાપણું છોડી દો, કેમ કે યહોવા તમારો દેવ તે તો દેવોનો દેવ તથા માલિકોનો માલિક, મોટો પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતો નથી, તેમ લાંચ પણ લેતો નથી. તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે ને પરદેશીને અન્ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રીતિ રાખે છે. માટે તમારે પરદેશી પર પ્રીતિ રાખવી, કેમ કે તમે પણ મિસ્ર દેશમાં પરદેશી હતા. તું યહોવા તારા દેવનો ડર રાખ, તેની જ સેવા તું કર અને તેને જ તું વળગી રહે ને તેને જ નામે તું સ્વાગત ખા. તે તારું સ્તોત્ર છે ને તે તારો દેવ છે કે જેણે તારે સારું આ મહાન ને ભયંકર કૃત્યો તારા દેખતા કહ્યા છે. તારા પિતૃઓ બધા મળીને 70 મનુષ્ય મિસ્રમાં ગયા હતા અને હાલ યહોવા તારા દેવે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે. પૂર્ણનિયમનું પુસ્તક એનો 11મો અધ્યાય. પૂર્ણનિયમનું પુસ્તક 11મો. એ માટે તું યહોવા તારા દેવ પર પ્રીતિ રાખ ને તેનું ફરમાન તથા તેના વિધિઓ તેના હુકમો તથા તેની આજ્ઞાઓ સર્વદા પાળ અને આજે સમજો, કેમ કે યહોવા તમારા દેવની શિક્ષા, તેનું મહત્વ, તેનો પરાક્રમી હાથ, તેનો લંબાવેલો ભુજ, તેના ચિહ્નો તથા તેના કૃત્યો જે તેણે મિસર મધ્ય મિસરના રાજા ફારૂન પ્રત્યે તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા, તે મિસરના સૈન્યની, તેઓના ઘોડાઓની તથા તેઓના રથોની તેણે કેવી હાલત કરી, એટલે કે તેઓ તમારી પાછળ ધસતા હતા, તેવામાં તેણે શુભ સમુદ્રનું પાણી તેમની ઉપર ફેરવી વાળ્યું ને યહોવાએ તેમનો આજ સુધી જે નાશ કર્યો તે. અને તમે આ જગ્યાએ આવી પહોંચ્યા ત્યાં સુધી તેણે અરણ્યમાં તમારે સારું જે જે કર્યું તે. અને સર્વ ઇસ્રાયલોના દેખતા રૂબેનના દીકરા, અલિયાબના દીકરા, દાથાન તથા અબિરામના તેણે જે હાલ કર્યા, એટલે કે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને તથા તેમના કુટુંબોને તથા તેમના તંબુઓને તથા તેમની માલિકીના સર્વ જાનવરોને ગળી ગઈ. તે બધું જેઓએ જાણ્યું નથી તથા જોયું નથી તેમની સાથે, એટલે તમારા છોકરાની સાથે નહીં પણ તમારી સાથે હું બોલું છું. યહોવાએ કરેલા સર્વ મહાન કૃત્યો તમે નજરે જોયા છે. માટે જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે તું પાળ. એ માટે કે તમે બળવાન થાઓ ને જે દેશનું વતન પામવાને તમે યર્દન ઉતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો. અને જે દૂધમંદની રેલછેલવાળા દેશ વિશે યહોવાએ તમારા પિતૃઓની આગળ એવા સ્વાગત ખાધા કે તે હું તમને તથા તમારા વંશોજને આપીશ, તેમાં તમારું આયુષ્ય દીર્ઘ થાય, કેમ કે તેનું વતન પામવાને તમે જે દેશમાં પ્રવેશ કરવાના છો
તે તો મિસર દેશ જેમાંથી તમે નીકળી આવ્યા તેના જેવો નથી કે જ્યાં તું બી વાવીને તેને શાકભાજીની વાળીની જેમ પોતાના પગથી પાણી પાતો. પણ જે દેશનો વારસો પામવાને તું પેલે પાર જાય છે તે ડુંગરવાળો તથા ખીણોવાળો દેશ છે, ને આકાશના વરસાદનું પાણી તે પીએ છે. તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે છે. અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા દેવ પર પ્રીતિ રાખશો, ને તમારા ખરાબ મનથી ને ખરા જીવથી તેની સેવા કરશો, તો એમ થશે કે હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ. એ માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષરસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે, અને હું તારા ઢોરને માટે તારા ખેતરોમાં ઘાસ ઉગાવીશ, ને તું ખાઈને તૃપ્ત થશે. સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજા દેવદેવીઓની સેવા કરો, ને તેમને ભજો, અને યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠે, ને તે આકાશ બંધ કરે જેથી વરસાદ ન થાય અને જમીન પોતાની ઉપજ ન આપે, અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય. માટે આ મારા વચનો તમે તમારા હૃદયમાં તથા તમારા મનમાં સંગ્રહી રાખો, અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળ ભૂષણ તરીકે રાખો, અને તું ઘરમાં બેઠો હોય ત્યારે ને રસ્તે ચાલતી વખતે ને સૂતી વખતે ને ઉઠતી વખતે તેઓ વિશે વાત કરીને તમે તમારા છોકરાને તે શીખવો, અને તું તેઓને તારા ઘરની બારસાખો પર તથા તારા દરવાજા પર લખ. એ માટે કે જે દેશ તમારા પિતૃઓને આપવાના યહોવાએ સોગંદ ખાધા તેમાં તમારા દિવસો તથા તમારા વંશોજોના દિવસો પૃથ્વી ઉપર આકાશના દિવસોની જેમ વૃદ્ધિ પામે. કેમ કે આ જે સર્વ આજ્ઞા હું તમને ફરમાવું છું તે જો તમે ખંતથી પાળીને તેમને અમલમાં આણશો, અને યહોવા તમારા દેવ પર પ્રીતિ રાખીને તેના સર્વ માર્ગોમાં ચાલશો ને તેના વળગી રહેશો, તો યહોવા આ બધી દેશ જાતિઓને તમારી આગળથી હાંકી કાઢશે, ને તમે તમારા કરતા મોટી તથા સમર્થ દેશ જાતિઓના વતન પામશો. જે જે જગા તમારા પગ નીચે આવશે તે સર્વ તમારી થશે. અરણ્યથી તથા લબાનોનથી નદીથી એટલે ફરાત નદીથી તે છેક પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર યહોવા તમારો દેવ તમારો ડર તથા ધાક બેસાડશે, જેમ તેણે તમને કહ્યું છે તેમ. જુઓ, હું આજે તમારી આગળ આશીર્વાદ તથા શાપ મૂકું છું. યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો, અને જો તમે યહોવા તમારા દેવની આજ્ઞાઓ નહીં સાંભળતા જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દેને જેઓ વિશે તમને અનુભવ નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો. અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર ને શાપને એબાલ પર્વત પર રાખજે. શું તેઓ યર્દનની પેલી પાર આથમણી દિશાના રસ્તાની પાછળ ગિલગાલની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં મોરેના એલન વૃક્ષ પાસે નથી? કેમ કે જે દેશ યહોવા તમારો દેવ તમને આપે છે તેનું વતન પામવા માટે તેમાં પ્રવેશ કરવા તમે યર્દન ઉતરવાના છો, ને તમે તેનું વતન પામીને તેમાં વસશો. અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોકસાઈથી પાળો.
પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 12. પૂર્ણ નિયમનું પુસ્તક એનો અધ્યાય 12. જે દેશ યહોવા તારા પિતૃઓના દેવે તને વતન તરીકે આપ્યો છે તેમાં પૃથ્વી પરના તમારા આખા આયુષ્ય પર્યંત તમારે જે વિધિઓ તથા કાનૂનો પાળવા તે આ છે. જે જે દેશ જાતિઓનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર તથા ઊંચા ડુંગરો પર તથા સર્વ લીલા વૃક્ષ નીચે જે જે સ્થળોમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વોનો તમારે નિશ્ચય નાશ કરવો, અને તમારે તેઓની વેદીઓને તોડી પાડવી
ને તેઓના સ્તંભોને તોડીને ટુકડા કરવા ને તેઓની અશેરી મૂર્તિઓને આગમાં બાળી નાખવી અને તમારે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને કાપી નાખવી અને તેઓનું નામ તમારે તે જગામાંથી નાબૂદ કરવું. યહોવા તમારા દેવ વિશે તમારે એ પ્રમાણે ન કરવું, પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારો દેવ પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું ને ત્યાં તારે આવવું અને ત્યાં તમારે તમારા ધાન્યાર્પણ તથા તમારા યજ્ઞો તથા તમારા દશાંશ તમારા હાથમાં ઉછળ્યાર્પણો તમારી માનતાઓ તમારા ઐચ્છેકાર્પણો તમારા ઢોરઢાંકના તથા તમારા ઘેટા બકરાના પહેલા બચ્ચા લાવવા અને ત્યાં તમારે યહોવા તમારા દેવની આગળ જમવું ને તમારા હાથમાં જે સર્વ કામોમાં યહોવા તારા દેવે તને આશીર્વાદ દીધો છે તેમાં તમારે તથા તમારા કુટુંબ ઉત્સવ કરવો. આજે આપણે જે સગડું અહીં આગળ કરીએ છીએ એટલે કે પ્રત્યેક માણસ પોતાને જે ઠીક લાગે છે તે કરે છે, તે પ્રમાણે તમારે કરવું નહીં, કેમ કે જે વિશ્રામ તથા વારસો યહોવા તારો દેવ તને આપવાનો છે તેમાં તમે હજી સુધી પહોંચ્યા નથી. પણ જ્યારે તમે યર્દનની પાર જઈને જે દેશનો વારસો યહોવા તમારા દેવ તમને આપવાનો છે તેમાં વસો ને તે તમારા સર્વ શત્રુઓથી તમને ચારે દિશાથી એવી નિરાંત આપે કે તમે સહી સલામત રહો, ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા માટે યહોવા તમારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં જે સર્વ વિશે હું તમને આજ્ઞા કરું છું તે તમારે લાવવું, એટલે તમારા ધાન્યાર્પણ તથા તમારા યજ્ઞો તમારા દશાંશો તથા તમારા હાથના ઉછળ્યાર્પણ અને જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે તમારે લાવવા, અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી દીકરીઓએ તથા તમારા દાસોએ તથા તમારી દાસીઓએ લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહીં હોવાથી તારા દરવાજાની અંદર રહેતો હોય તેણે યહોવા તમારા દેવની સન્મુખ હર્ષ કરવો. સાવધાન રહેજે, જે દરેક સ્થળ તું જોવે ત્યાં તારા ધાન્યાર્પણો તારે ચડાવવા નહીં, પણ જે સ્થળ યહોવા તારો દેવ તારા કુળોમાંના એકમાંથી પસંદ કરે ત્યાં તારે તારા ધાન્યાર્પણો ચડાવવા ને ત્યાં મારું ફરમાવેલું સંધુ તારે કરવું. તો પણ યહોવા તારા દેવે તને આશીર્વાદ દીધો છે તે પ્રમાણે મન માનતા સુધી તારા સર્વ રહેઠાણોમાં કાપીને માંસ ખાવાની તને છૂટ છે. અશુદ્ધ તથા શુદ્ધ જન તે ખાય, જેમ હરણનું ને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ. કેવળ તમારે રક્ત ખાવું નહીં, તે તારા પાણીની જેમ જમીન પર ઢોળી દેવું. તારા ધાન્યનો કે તારા દ્રાક્ષરસનો કે તારા તેલનો દશાંશ અથવા તારા ઢોરઢાંક કે ઘેટા બકરાના પ્રથમ જનિત અથવા તારી લીધેલી કોઈ પણ માનતા અથવા તારા ઐચ્છેકાર્પણો અથવા તારા હાથના ઉછળ્યાર્પણો એ સર્વ તારા રહેઠાણોમાં ખાવાની તને રજા નથી, પણ તારે ને તારા દીકરાએ ને તારી દીકરીએ ને તારા દાસે ને તારી દાસીએ ને તારા ઘરમાં રહેનાર લેવીએ યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે તેમાં યહોવા તારા દેવની સન્મુખ તે ખાવા, અને જે સર્વને તું તારો હાથ લગાડે તેમાં તારે યહોવા તારા દેવની સન્મુખ હર્ષ કરવો. પોતા વિશે સંભાળ કે જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહીં. યહોવા તારા દેવે તને આપેલા વચન પ્રમાણે જ્યારે તે તારી સરહદ વિસ્તારશે ને તું કહેશે કે હું માંસ ખાઈશ કેમ કે માંસ ખાવાનું તને મન થયું છે, ત્યારે તારું મન માનતા સુધી માંસ ખાવાની તને રજા છે. જે સ્થળ યહોવા તારો દેવ પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કરે તે જો તારાથી ઘણે દૂર હોય તો જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ તારા ઢોરઢાંક તથા તારા ઘેટા બકરા જે યહોવાએ તને આપ્યા છે તેમાંથી તારે કાપવા ને તારું મન માનતા સુધી તારા ઘરમાં તારે ખાવું, જેમ હરણનું ને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ તારે તે ખાવું. શુદ્ધ તેમજ અશુદ્ધ જન તે ખાય, ફક્ત એટલું સંભાળજે કે તેનું રક્ત તારા ખાવામાં ન આવે, કેમ કે રક્ત એ તો જીવ છે અને માંસ સાથે તેનો જીવ તારે ખાવો નહીં. તારે તે ખાવું નહીં, તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું, તારે તે ખાવું નહીં. એ માટે કે યહોવા તારા દેવની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કયાથી તારું તારી પાછળ તારા છોકરાનું ભલું થાય, ફક્ત તારી પાસેની તારી અર્પિત વસ્તુઓ તથા તારી માનતાઓ તે તારે લઈને યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં જવું, અને યહોવા તારા દેવની વેદી પર તારે તારા દહન્યાર્પણો એટલે માંસ તથા રક્ત ચડાવવા અને તારા યજ્ઞનું રક્ત યહોવા તારા દેવની વેદી પર રળી દેવું ને તે માંસ તારે ખાવું. આ જે બધા વચનો હું તમને ફરમાવું છું તે લક્ષ દઈને સાંભળ. એ માટે કે યહોવા તારા દેવની નજરમાં જે સારું ને યથાર્થ તે કર્યાથી તારું ને તારી પાછળ તારા છોકરાનું સદા ભલું થાય. જે દેશ જાતિઓનું વતન પ્રાપ્ત કરવા માટે તું જાય છે તેઓને જ્યારે યહોવા તારો દેવ તારી આગળથી નાબૂદ કરે ને તું તેઓનું વતન પામીને તેઓના દેશમાં રહે ત્યારે સાવધાન રહેજે. રખેને તેઓનો તારી આગળથી નાશ થયા પછી તું તેઓનું અનુકરણ કરીને ફાંદામાં પડે અને તું તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતા એમ કહે કે આ પ્રજાઓ કેવી રીતે પોતાના દેવદેવીઓની સેવા કરે છે, એ માટે કે હું પણ તે પ્રમાણે કરું. યહોવા તારા દેવ વિશે તું એમ કરીશ નહીં, કેમ કે જે સર્વ અમંગળ કર્મો પર યહોવાનો અધિકાર છે તેઓએ તેમના દેવદેવીઓની સેવામાં કર્યા છે, કેમ કે તેઓના દીકરા દીકરીઓને પણ તેઓ તેમના દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે. જે વિશે હું તમને આજ્ઞા આપું છું તે તમારે કાળજી રાખીને કરવું, તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહીં.
પુનર્નિયમનું પુસ્તક એનો 13મો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 13મો. જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઉભો થાય ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેમની સેવા કરીએ ને તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોનો કે તે સ્વપ્નખોરને ગણકારતો ના, કેમ કે યહોવા તમારો દેવ તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતઃકરણથી ને ખરા જીવથી યહોવા તમારા દેવ પર પ્રીતિ કરો છો કે નહીં તે જણાય. તમે યહોવા તમારા દેવની પાછળ ચાલો ને તેનો ડર રાખો ને તેની આજ્ઞાઓ પાળો ને તેનું કહ્યું કરો ને તમે તેની સેવા કરો ને તેને વળગી રહો અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો, કેમ કે યહોવા તમારો દેવ જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો ને જેણે બંદીખાનામાંથી તમને છોડાવ્યા તેની વિરુદ્ધ ફિતુરી વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા દેવે તને આજ્ઞા કરી છે તેમાંથી તે તને ભરમાવી દે, એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર. જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારો દીકરો અથવા તારી દીકરી અથવા તારી દિલોજાન સ્ત્રી અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતા એમ કહે કે ચાલો જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિત્રો પણ જાણતા નહોતા તેઓની આપણે સેવા કરીએ, એટલે જે દેશ જાતિઓ તમારી ચોતરફ તમારી નજીક કે તમારાથી દૂર તેઓના દેવદેવીઓમાંની સેવા કરીને પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી છે તેઓના દેવદેવીઓમાંની સેવા કરીએ તો તારે તેને હા પાડવી નહીં ને તેનું સાંભળવું નહીં અને તારી આંખ તેના પર દયા ન આણે ને તારે તેને જવાબ દેવો નહીં ને તારે તેને સંતાડવો પણ નહીં, પણ તારે તેને જરૂર મારી નાખવો. તેને મારી નાખવા સારું પહેલો તારો હાથ તેના પર પડે ને ત્યાર પછી બીજા બધા લોકનો હાથ અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરવો, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યો તેની પાસેથી તને ભટકાવી દેવાને તેણે યત્ન કર્યો છે અને સર્વ ઇસ્રાયલ તે સાંભળીને બીશે ને ફરીથી એવી કોઈ પણ દુષ્ટતા તારી મધ્ય કરશે નહીં. જે નગરો યહોવા તારો દેવ તને ત્યાં વસાવવા માટે આપે છે તેઓમાંના કોઈ વિશે તું એવી વાત સાંભળે કે કેટલાક હલકા માણસોએ તારી મધ્યથી નીકળી જઈને તેઓના નગરના રહેવાસીઓને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને બીજા દેવદેવીઓની કે જેઓને તમે જાણતા નથી તેઓની સેવા કરીએ તો તારે તપાસ કરીને તે શોધ કરીને ખંતથી પૂછપરછ કરવી, અને જો એ વાત ખરી ને નક્કી હોય કે એ અમંગળ કર્મ તારી મધ્ય કરવામાં આવેલું છે, તો તારે નિશ્ચય એ નગરના રહેવાસીઓનો તરવારની ધારથી સંહાર કરવો, ને તેનો તથા તેઓમાંના સર્વનો તથા તેના ઢોરઢાંકનો તરવારની ધારથી વિનાશ કરવો, અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા દેવ પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવા, અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય, તે ફરીથી બંધાય નહીં, અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેણે તારા પિતૃઓની આગળ સ્વાગન ખાધા છે તેમ તે તારો વારસો વધારે. એટલે યહોવા તારા દેવની જે સર્વ આજ્ઞા હું આજે તને ફરમાવું છું, તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાળશે, ને યહોવા તારા દેવની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે.
પુનર્નિયમનું પુસ્તક એનો 14મો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 14. તમે યહોવા તમારા દેવના છોકરા છો. તમે મહિલાઓને લીધે તમારા અંગ પર ઘા ન પાળો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાઓ, કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશ જાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા સારું પસંદ કર્યો છે. તું કોઈ અમંગળ વસ્તુ ન ખા. આ પશુઓ ખાવાની તમને છૂટ છે, એટલે ગો પશુ, ઘેટું તથા બકરું, સાબળ તથા હરણ તથા કલિયાર તથા રાની બકરું તથા પહાડી હરણ તથા છીકારું તથા પહાડી ઘેટું, અને જે પ્રત્યેક પશુને ફાટેલી ખરી તથા ચીરાઈને બે ભાગ થઈ ગયેલી ખરી હોય ને વાગોળતું હોય તે ખાવાની તમને છૂટ છે. તો પણ વાગોળનારામાંથી અથવા ફાટેલી ખરીવાળામાંથી પણ આ નીચેના તમારે ન ખાવા, એટલે ઊંટ તથા સસલું તથા શાફાન, કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારે માટે અશુદ્ધ છે. વળી ડુક્કર પણ, કેમ કે તેની ખરી ફાટેલી છે પણ તે વાગોળતું નથી, તે તમારે માટે અશુદ્ધ છે. તેઓનું માંસ તમારે ન ખાવ, ને તેઓના મૂળદાને તમારે ન અડકવું. સર્વ જળચર પ્રાણીઓમાંથી તમારે જે ખાવા તે આ, જેમને ભીંગડા તથા પર હોય તે સર્વને તમે ખાઓ, અને પર તથા ભીંગડા વગરનું જે હોય તે તમે ન ખાઓ, તે તમારે માટે અશુદ્ધ છે. સર્વ શુદ્ધ પક્ષીઓ ખાવાની તમને છૂટ છે, પણ તમારે જે ન ખાવા તે આ છે, એટલે ગરુડ તથા દાઢીવાળો ગીધ તથા ડુક્કર તથા કુરર, દાઢીવાળો ગીધ તથા કુરર તથા સમડી તથા બાજ તથા કલીલ તેને જુદી જુદી જાત પ્રમાણે, તથા પ્રત્યેક કાગડો તેની જુદી જુદી જાત પ્રમાણે, તથા શામૃગ તથા રાત શકરી તથા શાખાફ તથા શકરો તેની જુદી જુદી જાત પ્રમાણે, ચીવરી તથા ગુવળ તથા રાજહંસ તથા ઢીંચ તથા ગીધ તથા કરઢોક તથા બગલું તથા હંસલો તેની જુદી જુદી જાત પ્રમાણે, તથા ભોંયખોદ તથા વાગોળ અને સર્વ પાંખવાળા સરપટિયા તમારે માટે અશુદ્ધ છે, તે ન ખવાય. સર્વ શુદ્ધ પક્ષીઓ ખાવાની તમને છૂટ છે. તમારે કોઈ પણ પ્રાણીનું મૂળદાર ખાવું નહીં. તારી મધ્ય રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તે તું કોઈ વિદેશીને વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં ન બાફ. તારા બિયાવાની સગળી પેદાશનો, એટલે ખેતરમાંથી દર વર્ષે થતી ઉપજનો દશાંશ તારે જુદો કાઢવો, અને પોતાનું નામ રાખવા સારું યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં તેની હજુરમાં તારા અનાજનો, તારા દ્રાક્ષરસનો તથા તારા તેલનો દશાંશ તથા તારા ઢોરઢાંકના તથા તારા ઘેટા બકરાના પહેલા બચ્ચા તારે ખાવા, એ માટે કે તું સદા યહોવા તારા દેવનો ડર રાખતા શીખે. અને જો તારે માટે રસ્તો એટલો બધો લાંબો હોય કે તું તે લઈ જઈ શકે નહીં, એટલે જ્યારે યહોવા તારો દેવ તને આશીર્વાદ દે ત્યારે પોતાનું નામ રાખવા સારું યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે તે તારા રહેઠાણથી ઘણે દૂર હોય તો તારે તે વેચી નાખવું ને તે નાણાંની પોટલી તારા હાથમાં લઈને યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં જવું અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે તે નાણાં ખર્ચવા. એટલે વાછરડાઓને સારું કે ઘેટાને સારું કે દ્રાક્ષરસને સારું કે મધને માટે કે જે કંઈ તને પસંદ પડે તેને માટે અને ત્યાં યહોવા તારા દેવની આગળ તારે ને તારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો અને તારા ઘરમાં રહેનાર લેવીને તારે પડતો ન મૂકવો કેમ કે તેને તારી સાથે ભાગ કે વારસો મળેલો નથી. દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી સઘળી ઉપરનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો મળ્યો નથી તે તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આવે ને ખાઈને તૃપ્ત થાય એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપે. પૂર્ણનિયમનું પુસ્તક એના 15મો અધ્યાય. પૂર્ણનિયમનું પુસ્તક અધ્યાય 15મો. દર 7મું વર્ષ તે છૂટકાનું વર્ષ થાય અને છૂટકો કરવાની રીત આ છે. પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે ધીર્યું હોય તે જવા દે. તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી જોરાવરીએ તે પાછું લે નહીં, કેમ કે યહોવાના માનાર્થે છૂટકારાનો ઢંઢેરો પીટાવવામાં આવ્યો છે. વિદેશીની પાસેથી તો તે તારે જોરાવરીએ વસૂલ કરવાની તને પરવાનગી છે, પણ તારું જે કંઈ લેણું તારા ભાઈ પાસે હોય તે તું જવા દે. તો પણ તારી મધ્ય કોઈ દરિદ્રી નહીં હોય, કેમ કે યહોવા તારો દેવ તને જે દેશના વતનનો વારસો આપે છે તેમાં યહોવા તને નિશ્ચય આશીર્વાદ દેશે. ફક્ત એટલું જ કે તું યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો, કેમ કે તને આપેલા વચન પ્રમાણે યહોવા તારો દેવ તને આશીર્વાદ દેશે અને તું ઘણી દેશ જાતિઓનો લેણદાર થશે. પણ તું દેણદાર થશે નહીં અને તું ઘણી દેશ જાતિઓ પર અમલ ચલાવશે પણ તેઓ તારા પર અમલ નહીં ચલાવે. જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય તો તું તારું હૃદય કઠણ ન કર ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારો હાથ બંધ ન કર, પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર સાવચેત રહે રખીને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે 7મું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે અને તારી દાનાત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે અને તું તેને કંઈ ન આપે અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પુકાર કરે ને એમ તું દોષિત ઠરે, તારે તેને આપવું જ ને તેને આપતા તારું અંતઃકરણ કચવાય નહીં, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારો દેવ તારા સર્વ કામમાં ને જે કોઈ કામમાં તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ દેશે, કેમ કે દેશમાંથી દરિદ્રીઓ કદી ખૂટશે નહીં. એ માટે હું તને એવી આજ્ઞા આપું છું કે તારે તારા દેશમાં તારા ભાઈ પ્રત્યે તારા કંગાલ પ્રત્યે તારા દરિદ્રી પ્રત્યે જરૂર હાથ ખુલ્લા રાખવા. જો તારો ભાઈ એટલે કોઈ હિબ્રુ પુરુષ અથવા હિબ્રુ સ્ત્રી તારે ત્યાં વેચાયા હોય ને 6 વર્ષ સુધી તે તારી ચાકરી કરે તો 7મે વર્ષે તારે તેને છોડી મૂકવો અને જ્યારે તું તેને તારા તાબામાંથી છોડી દે ત્યારે તારે તેને ખાલી હાથે જવા દેવો નહીં. તારે તારા ઘેટા બખરામાંથી ને તારા ખડામાંથી ને તારા દ્રાક્ષ કુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા દેવે તને દીધેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો ને યહોવા તારા દેવે તને છોડાવ્યો એ માટે આ આજ્ઞા હું આજે તને આપું છું. અને એમ બને કે જો તે તને કહે કે મારે તારી પાસેથી જવું નથી અને તે એ માટે કે તેને તારી સાથે ને તારા ઘરમાંની ને તારા ઘરનાની સાથે પ્રીતિ લાગેલી છે ને તારે ત્યાં તે સુખચેનમાં રહે છે, તો એક આરી લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને
તારે તેનો કાન વિંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે અને તારે દાસી વિશે પણ તારે એમ જ કરવું. જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે ત્યારે એમ કરવું એ તને કઠણ ન લાગે, કેમ કે મજૂરના પગાર કરતા બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં 6 વર્ષ સુધી કરી છે અને તારા સર્વ કામમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ દેશે. તારા ઢોર ઢાંકના તથા ઘેટા બકરાના પ્રથમ જન્મેલા સર્વ નર બચ્ચા તું યહોવા તારા દેવને અર્પિત કર. પ્રથમ જન્મેલા તારા વાછરડા પાસેથી કંઈ કામ ન લે ને તારા ઘેટા બકરાના પહેલા વેતર ને તારા ઘેટા બકરાના પહેલ વેતરા બચ્ચાને તું ન કાતર. તું તથા તારું કુટુંબ એવાને વર્ષો વર્ષ યહોવા તારા દેવની સન્મુખ જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં ખાઓ, અને જો તેને કંઈ ખુળખા પણ હોય એટલે તે લંગડું કે આંધળું અથવા હરકોઈ એપવાળું હોય તો તું યહોવા તારા દેવ પ્રત્યે તને યજ્ઞ ન કર. તું તે તારે ઘેર ખા, જેમ હરણ તથા સાબર તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જન ખાય. કેવળ તું તેનું રક્ત ન ખા, તે તું પાણીની પેટે જમીન પર ઢોળી દે. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 16મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 16. આબીબ માસ ધ્યાનમાં રાખીને યહોવા તારા દેવની પ્રત્યે પાસખા પર્વ પાળ, કેમ કે આબીબ માસમાં યહોવા તારો દેવ તને રાત્રે મિસરમાંથી કાઢી લાવ્યો અને પોતાનું નામ રાખવા માટે યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટા બકરાનો કે ઢોર ઢાંકનો પાસખા પર્વ તું યહોવા તારા દેવ પ્રત્યે કર. તારે તેની સાથે કંઈ પણ ખમીરી રોટલી ન ખાવી. 7 દિવસ સુધી તારે તેની સાથે 2 ખમીર રોટલી એટલે દુઃખની રોટલી ખાવી, કેમ કે તું મિસ્ર દેશમાંથી ઉતાવળે નીકળ્યો. એ માટે કે તું મિસ્ર દેશમાંથી નીકળ્યો તે દિવસ તારા આખા આયુષ્યભર તને યાદ રહે, અને 7 દિવસ સુધી તારી સર્વસીમામાં કંઈ પણ ખમીર તારી પાસે જોવામાં ન આવે, અને પહેલા દિવસની સાંજના યજ્ઞનું કંઈ પણ માંસ આખી રાત સવાર સુધી રહેવા ન દેવામાં આવે. જે ભાગોળો યહોવા તારો દેવ તને આપે તેમાંની કોઈની અંદર તારે પાસખા યજ્ઞ કરવો નહીં, પણ પોતાનું નામ રાખવા સારું યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત થતી વખતે એટલે તું મિસરમાંથી નીકળ્યો તે સમય પાસખા યજ્ઞ કર, અને જે સ્થળ યહોવા તારો દેવ પસંદ કરે ત્યાં તું તે રાંધીને ખા, અને સવારમાં તું તારા તંબુમાં પાછો જા. 6 દિવસ સુધી તારે 2 ખમીર રોટલી ખાવી, અને 7મે દિવસે યહોવા તારા દેવના માનમાં પવિત્ર મેળાવડો થાય તે દરમિયાન તારે કંઈ કામ ન કરવું. તું તારે માટે 7 અઠવાડિયા ગણ, એટલે તું પાકેલા અનાજને દાતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું 7 અઠવાડિયા ગણ, અને તું યહોવા તારા દેવ પ્રત્યે અઠવાડિયાનું પર્વ પાળ, અને યહોવા તારા દેવે તને દીધેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના ઐચ્છિકાર્પણની ભેટ તું તેને આપ, અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં યહોવા તારા દેવની સન્મુખ તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્ય રહેનાર પરદેશી અનાથ તથા વિધવા આનંદ કરો, અને યાદ રાખ કે તું પણ મિસરમાં દાસ હતો અને તું આ વિધિઓ પાળ તથા તેમને અમલમાં આણ. તારા ખળામાંથી તથા તારા દ્રાક્ષકુંડમાંથી ધાન્ય તથા દ્રાક્ષરસ ઘરમાં આણ્યા પછી તું 7 દિવસ સુધી માંડવા પર્વ પાળ, અને તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો. યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં તારા દેવના માનમાં તું 7 દિવસ સુધી પર્વ પાળ, કેમ કે યહોવા તારો દેવ તારી સર્વ ઉપજમાં તથા તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ દેશે ને તું બહુ જ આનંદ કરશે. વર્ષમાં 3 વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારો દેવ પસંદ કરે ત્યાં તેની હજુરમાં રજૂ થાય, એટલે 2 ખમીર રોટલીના પર્વમાં તથા અઠવાડિયાના પર્વમાં તથા માંડવા પર્વમાં, અને તેઓ ખાલી ખાતે યહોવાની હજુરમાં હાજર ન થાય. પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ મુજબ એટલે જે આશીર્વાદ યહોવા તારા દેવે તને દીધો છે તેના પ્રમાણમાં આપે. જે સર્વ ભાગોળો યહોવા તારો દેવ તને આપે તેમની અંદર તું તારે માટે તારા કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ, અને તેઓ અદલ ન્યાયપણાથી લોકોનો ન્યાય ચૂકવે. તું ન્યાય ન મરળ, આંખની શરમ ન રાખ, તેમજ લાંચ ન લે, કેમ કે લાંચ જ્ઞાની આંખોને આંધળી કરે છે ને નેકજનોના વચનોને વિપરીત કરી નાખે છે. અદલ ન્યાયનું અનુસરણ કર એ માટે કે તું જીવતો રહે, ને યહોવા તારો દેવ તને જે દેશ આપે છે તેનો વારસો પામે. યહોવા તારા દેવની જે વેદી તું તારે માટે બનાવે તેની પાસે તું તારે સારું કોઈ પણ વૃક્ષરૂપી અસેરા મૂર્તિ ન બેસાડ, તેમજ તું તારે માટે કોઈ પણ સ્તંભ ઊભો ન કર, કેમ કે યહોવા તારો દેવ તે ધિક્કારે છે.
પૂર્ણ નિયમનું પુસ્તક એનો 17મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 17. જે ગોપશુ અથવા ઘેટું બકરું કંઈ ખોળખા પણ કે કુબડું હોય તેનો યજ્ઞ તું યહોવા તારા દેવને ન ચડાવ, કેમ કે યહોવા તારા દેવને તે અમંગળ લાગે છે. જે ભાગોળો યહોવા તારો દેવ તને આપે તેઓમાંની કોઈની હદ અંદર જો તારી મધ્ય એવું કોઈ પુરુષ કે સ્ત્રી મળી આવે કે જે યહોવા તારા દેવના કરારનું ઉલ્લંઘન કરીને તેની દ્રષ્ટિમાં જે ભૂંડું તે કરતું હોય, ને જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય, ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળમાંથી હરકોય જે વિશે મેં તમને આજ્ઞા કરી નથી તેની ભક્તિ કરી હોય, અને તે વિશે તને ખબર મળે ને તે વિશે સાંભળ્યું હોય, તો તું ખંતથી તે વિશે તપાસ કર, ને જો એ વાત ખરી તથા નિસંશય હોય કે ઇસરાયલ મધ્ય એવું અમંગળ કર્મ થયું છે, તો એ દુષ્કૃત્ય કરનાર પુરુષને અથવા સ્ત્રીને, હા તે પુરુષ અથવા સ્ત્રીને તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારીને મારી નાખ. બે સાક્ષીઓના કે ત્રણ સાક્ષીઓના કહેવાથી મરનારને દેહાંતદંડ દેવામાં આવે, એક જ સાક્ષીના કહેવાથી તેને દેહાંતદંડ દેવામાં ન આવે. તેને મારી નાખવા માટે સાક્ષીનો હાથ તેના પર પહેલો પડે, ને ત્યાર પછી બીજા બધા લોકોનો. એવી રીતે તું તારી મધ્યથી દુષ્ટતા દૂર કર. જો ખૂન વિશે કે દાવા વિશે કે વ્યથા વિશે વાદી પ્રતિવાદી વચ્ચે એવો મુકદમો ઊભો થાય કે તેનો ઇન્સાફ તારાથી થઈ શકે એમ ન હોય, ને તે તકરારી બાબતો તારી ભાગોળની અંદર બની હોય, તો તારે ઉઠીને યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં જઈને લેવી યાજકો પાસે તથા તે વખતે જે ન્યાયાધીશ હોય તેની પાસે જઈને પૂછવું, અને તેઓ તને તે મુકદ્દમાનો ફેંસલો કરી બતાવશે. અને જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાંથી જે ફેંસલો તેઓ તને બતાવે તેના તાત્પર્ય પ્રમાણે તારે કરવું, અને જે બધું તેઓ તને શીખવે તે પ્રમાણે કાળજી રાખીને તારે કરવું. જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે, ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરડાઈશ નહીં. અને જે માણસ ઉન્મતાઈ કરીને જે યાજક ત્યાં યહોવા તારા દેવની આગળ સેવા કરવાને ઊભો રહે છે તેનું અથવા ન્યાયાધીશનું ન સાંભળે તે માણસ માર્યો જાય. અને એવી રીતે તારે ઇસરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી, અને સર્વ લોકો તે સાંભળીને ડરશે, ને ફરીથી કદી કોઈ ઉન્મતાઈ કરશે નહીં. યહોવા તારો દેવ જે દેશ તને આપે છે તેમાં જ્યારે તું પહોંચે ને તેનું વતન લઈને તેમાં વસે, ને એમ કહે કે મારી આસપાસની સર્વ દેશ જાતોની માફક હું મારે માથે રાજા ઠરાવીશ, તો જેને યહોવા તારો દેવ પસંદ કરે તેને જ તારે રાજા ઠરાવો. તારા ભાઈઓમાંથી એકને તારે તારેશીર રાજા ઠરાવો. કોઈ પરદેશી કે જે તારો ભાઈ નથી તેને તું તારેશીર રાજા ઠરાવતો નહીં. ફક્ત એટલું જ કે તે પોતાને માટે ઘોડાનો જથ્થો ન વધારે, ને પોતાના ઘોડાનો જથ્થો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે, કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે તમારે હવે પછી કદી એ રસ્તે પાછે જવું નહીં, તેમજ તે ઘણી સ્ત્રીઓ કરે નહીં, એ માટે કે તેનું મન ભમી ન જાય, તેમજ તે પોતાને માટે સોનુરૂપ અતિશય ન વધારે. અને જ્યારે તે તેના રાજ્યસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને માટે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે,
અને તે તેની પાસે રહે ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે કે તે યહોવાનો ડર રાખતા શીખીને આ નિયમના સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે, એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય ને તે આજ્ઞાથી તે ડાબે કે જમણે ભટકી ન જાય, એ માટે કે ઈસરાયલ મધ્યે તેના રાજ્યમાં તેની તથા તેના ફરજનની આવરદા વધે.
પૂર્ણ નિયમનું પુસ્તક 18મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 18મો અધ્યાય. લેવી યાજકોને એટલે લેવીના આખા કુળને ઇસરાયલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમયજ્ઞો તથા તેના વારસા ઉપર ગુજરાન ચલાવે અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે. તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેણે તેઓને કહ્યું છે તેમ. અને લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાનો યજ્ઞ ચડાવનારા તરફથી યાજકોને આ ડાપુ મળે કે તેઓ યાજકને બાવડું તથા બંને ગલોફા તથા હોજરી આપે, તારા અનાજના, તારા દ્રાક્ષરસના તથા તારા તેલના પ્રથમ ફળ તથા તારા ઘેટાનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ, કેમ કે યહોવા તારા દેવે તારા સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે તેઓ ઉભા રહીને યહોવાના નામે સેવા કરે. અને કોઈ લેવી આખા ઇસરાયલમાં તારી કોઈ પણ ભાગળમાં વસેલો હોય ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાનો છે ત્યાં આવે, તો ત્યાં યહોવાની હજુરમાં ઉભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના દેવને નામે સેવા કરે. તેની વડીલો પાર્જિત મિલકતના વેચાણથી જે તેને મળે તે ઉપરાંત તેને બીજાઓના જેટલો જ હિસ્સો ખાવાને મળે. જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશ જાતિઓના અમંગળ કૃત્યોનું અનુકરણ કરતા તારે ન શીખવું. તારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય કે જોશ જોતો હોય કે શકુન જોતો હોય, ધર્માંતર કરનાર, જાદુગર, મોહિની લગાડનાર, મૂઠ મારનાર, ઇલમી કે ભૂઓ હોય, કેમ કે જે કોઈ એવા કામ કરે છે તેને યહોવા કંટાળે છે. અને એવા અમંગળ કામોને લીધે તો યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. તું યહોવા તારા દેવની દ્રષ્ટિમાં સંપૂર્ણ થા, કેમ કે આ જે દેશ જાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શકુન જોનારાઓનું તથા જોશ જોનારાઓનું સાંભળે છે, પણ તને તો યહોવા તારા દેવે એમ કરવા દીધું નથી. યહોવા તારો દેવ તારે માટે તારી મધ્યથી તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે, તેનું તમારે સાંભળવું. હોરેબમાં સભાને દિવસે જે સર્વ તે યહોવા તારા દેવ પાસે માગ્યું કે હવે પછી યહોવા મારા દેવની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખેને હું માર્યો જાઉં તે પ્રમાણે. અને યહોવાએ મને કહ્યું કે તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે, હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ ને જે સર્વ હું તેને ફરમાવું તે તેઓને કહેશે. અને એમ થશે કે મારે નામે મારા જે વચનો તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોના નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. અને જો તું તારા હૃદયમાં એમ કહે કે યહોવા જે વાત બોલ્યો નથી તે અમે શી રીતે જાણીએ, જ્યારે પ્રબોધક યહોવાના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય અથવા તે પૂરી કરવામાં ન આવે તો તે વાત યહોવા બોલ્યો નથી એમ તારે જાણવું. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે તેનાથી તું બીશ નહીં. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 19મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 19મો. જે દેશ જાતિઓનો દેશ યહોવા તારો દેવ તને આપે છે તે દેશ જાતિઓને જ્યારે યહોવા તારો દેવ નાબૂદ કરે ને તું તેઓનું વતન પામે અને તેઓના નગરોમાં તથા તેઓના ઘરોમાં તું વસે ત્યારે જે દેશ યહોવા તારો દેવ તને તેનું વતન પામવાને માટે આપે છે તેની મધ્ય તું તારે માટે ત્રણ નગરો જુદા કર, તું તારે માટે માર્ગ તૈયાર કર, અને યહોવા તારો દેવ જે દેશનો તને વારસો પમાડે છે તેની સીમોના ત્રણ ભાગ કર, એ માટે કે હરેક મનુષ્ય ઘાતક ત્યાં નાસી જાય, અને જે મનુષ્ય ઘાતક ત્યાં નાસી જઈને બચી જાય તેના વિશેની વાત આ પ્રમાણે છે. એટલે જે કોઈને પોતાના પડોશી ઉપર અગાઉ દ્વેષ ન હતો પણ જે અજાણે તેને મારી નાખે તે, કેમ કે કોઈ માણસ પોતાના પડોશીની સાથે વનમાં લાકડા કાપવા જાય ને ઝાડ કાપવા માટે કુહાળનો ટચકો મારતા કુહાળો તેના હાથમાંથી નીકળી જઈને તેના પડોશીની ઉપર પડ્યાથી તેનો જીવ જાય, તો તેવો માણસ એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને બચી જાય. રખે ને ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને મનુષ્ય ઘાતકની પછવાડે લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે. જો કે અગાઉથી તે મનુષ્ય ઘાતક તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણ યોગ્ય ન હોય તો પણ, એ માટે હું તને આજ્ઞા આપીને કહું છું કે તારે પોતાને માટે ત્રણ નગરો જુદા કરવા, અને જેમ યહોવા તારા દેવે તારા પિતૃઓની આગળ સમ ખાધા છે તેમ જો તે તારી સીમો વધારે અને જે દેશ આપવાનું તેણે તારા પિતૃઓને વચન આપ્યું હતું તે સર્વ તે તને આપે, જો યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની ને તેના માર્ગોમાં હંમેશ ચાલવાની જે આજ્ઞા હું આજે તને આપું છું તે સર્વ અમલમાં આણીને તું પાળે, તો એ ત્રણ નગર ઉપરાંત તું તારે માટે બીજા ત્રણ લે, કે જે દેશ યહોવા તારો દેવ વારસાને માટે તને આપે છે તેમાં નિર્દોષ લોહી વેળવામાં ન આવે ને એમ તને લોહીનો દોષ ન લાગે. પણ જો કોઈ માણસ પોતાના પડોશી પર દ્વેષ રાખીને લાગ તાકીને સંતાઈ રહે ને તેની સામે ઉઠીને તેને મરણ તોલ માર મારીને તેનો જીવ લે, અને જો તે એ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય તો તેના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવે ને તે માર્યો જાય માટે ખૂનનો બદલો લેનારના હાથમાં તેને સોંપે, તારે તેના પર દયા લાવવી નહીં પણ તારા ઇસરાયેલમાંથી નિર્દોષ લોહી દૂર કરવું કે તારું ભલું થાય. જે દેશ યહોવા તારો દેવ તને વતનને માટે આપે છે તેમાં જે વતનનો વારસો તને મળે તેમાં તારા પડોશીનું જે બાણ અસલના વખતમાં લોકોએ ઠરાવ્યું હોય તે તારે ખસેડવું નહીં. કોઈ માણસ કંઈ પાપ કરે તેમાં કોઈ અન્યાયને માટે અથવા કોઈ અપરાધને માટે તેની વિરુદ્ધ એક જ સાક્ષી ચાલે નહીં. બે સાક્ષીઓના અથવા ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થવી જોઈએ. કોઈ માણસની વિરુદ્ધ ભૂંડું કર્યાની સાક્ષી પૂરવા માટે જો કોઈ અન્યાયી સાક્ષી ઉભો થાય તો જે બે માણસોને તકરાર હોય તેઓએ તે દિવસોમાં જે યાજકો અથવા ન્યાયાધીશો હોય તેઓની સમક્ષ યહોવાની આગળ હાજર થવું, અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી, અને જો તે સાક્ષી જૂઠો પડે ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય તો તેણે જેમ પોતાના ભાઈની સાથે વર્તવાનો વિચાર કર્યો હોય તો જેમ પોતાના ભાઈની સાથે વર્તવાનો વિચાર કર્યો હતો તેમ તમારે તેની સાથે વર્તવું, અને એવી રીતે તારે તારી મધ્યથી ભૂંડું દૂર કરવું અને બીજાઓ એ સાંભળીને બીશે ને ત્યાર પછી તારી મધ્યે કોઈ એવું ભૂંડું કદી કરશે નહીં, અને તારે તેના પર દયા લાવવી નહીં. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને પગ, પગને બદલે પગ લેવો. પુનર્નિયમનું પુસ્તક એનો 20મો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 20મો. જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતા વધારે લોકોને જુએ ત્યારે તેઓથી તું બીશ માં, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે તારી સાથે છે. અને જ્યારે તને રણભૂમિની નજીક પહોંચો ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે અને તેઓને કહે કે હે ઇસરાયેલ, સાંભળો, આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો તો તમે ના હિંમત ન થાઓ, બિહોમાં ને ધ્રુજોમાં તેમજ તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારો દેવ છે. અને સરદારો લોકોને કહે કે જેણે નવું ઘર બાંધીને તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખીને તે યુદ્ધમાં માર્યો જાય, ને કોઈ બીજા પુરુષને તેની પ્રતિષ્ઠા કરવી પડે. અને જેણે દ્રાક્ષાવાળી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખીને તે યુદ્ધમાં માર્યો ન જાય, રખીને તે યુદ્ધમાં માર્યો જાય, ને કોઈ બીજો તેનું ફળ ખાય. અને જે કોઈ સ્ત્રીની સાથે સગાઈ કરીને તેને તેડી લાવ્યો ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખીને તે યુદ્ધમાં માર્યો જાય, ને કોઈ બીજો તે સ્ત્રી લે. અને સરદારો લોકોને એમ પણ કહે કે બીકણ તથા ના હિંમત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, ને તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખીને તેની પેઠે તેના ભાઈઓ પણ ના હિંમત થઈ જાય. અને જ્યારે સરદારો લોકોને કહી રહે ત્યારે એમ થાય કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે. જ્યારે તું કોઈ નગરની વિરુદ્ધ યુદ્ધ કરવાને તેની નજીક આવે ત્યારે તેને સલાહનું કહેણ મોકલ, અને એમ થશે કે જો તે તને સલાહનો પ્રત્યુત્તર આપીને તારે સારો દરવાજો ખોલી દે તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તને ખંડણી આપીને તારા દાસ થાય. અને જો તે નગર તારી સાથે સલાહ ન કરે પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો ગાળ. અને જ્યારે યહોવા તારો દેવ તેને તારા હાથમાં સોંપે ત્યારે તું તેમાંના પ્રત્યેક પુરુષને તરવારની ધારથી મારી નાખ. પણ સ્ત્રીઓ તથા બાળકો તથા ઢોર તથા નગરમાં જે કંઈ હોય તેમાંની સર્વ લૂંટ તું તારે સારું લે. અને તારા શત્રુઓની જે લૂંટ યહોવા તારા દેવે તને આપી હોય તે તું ખા. જે નગરો તારાથી ઘણા વેગળા છે, જે આ દેશ જાતિઓના નગરોમાં નથી, તે સર્વને તું એમ જ કર. પણ આ લોકના જે નગરો યહોવા તારો દેવ તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહીં. પણ જેમ યહોવા તારા દેવે તને આજ્ઞા આપી છે તેમ તારે તેઓનો એટલે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, પરિઝીઓનો, હિવ્યોનો તથા યબૂસીઓનો પૂરો નાશ કરવો, રખેને જે સર્વ અમંગળ કર્મો તેઓએ તેમના દેવોની સેવામાં કર્યા છે તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવા તમારા દેવની સામે તમારી પાસે પાપ કરાવે. જ્યારે યુદ્ધ કરતા તું કોઈ નગર લેવા સારું લાંબા વખત સુધી તેને ઘેરો ગાળે ત્યારે તેના વૃક્ષો પર કુહાળી લગાડીને તું તે કાપી નાખતો નહીં, કેમ કે તું તેઓનું ફળ ખાય તો ભલે ખાય પણ તેઓને તારે કાપી ન નાખવા, કેમ કે ખેતરનું વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ગાળવો પડે? જે ઝાડ વિશે તું જાણ છે કે તે ફળઝાડ નથી તેઓનો જ નાશ કરવો ને તેઓને જ કાપી નાખવા, અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાભવ થતા સુધી તારે તેની સામે મોરચા બાંધવા. પૂર્ણનિયમનું પુસ્તક એનો 21મો અધ્યાય. પૂર્ણનિયમનું પુસ્તક અધ્યાય 21મો. જે દેશ યહોવા તારો દેવ તેનું વતન પામવા સારું તને આપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તને મળી આવે ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસના નગરનું અંતર માપી જુએ, અને એમ થાય કે જે નગર લાશથી 100 કરતા થોડે અંતરે હોય એટલે તે નગરના વડીલો કામમાં લીધેલી ન હોય તથા જેણે ઝૂંસરી ખેંચેલી ન હોય તેવી એક વાછરડી ટોળામાંથી લે, અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જેમાં ખેડાણ તથા વાવેતર કરવામાં આવ્યું ન હોય ત્યાં લાવે, ને ત્યાં જ તે ખીણમાં તે વાછરડીની ગરદન ભાંગી નાખે, અને યાજકો એટલે લેવીના પુત્રો પાસે આવે, કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ દેવાને યહોવા તારા દેવે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય. અને તે નગરના વડીલો જે પેલી લાશની નજીક રહે છે તેઓ ખીણમાં ગરદન ભાંગી નાખેલી વાછડી ઉપર પોતાના હાથ ધોઈ નાખે અને તેઓ એમ કહે કે અમારા હાથોએ આ લોહી વેવડાવ્યું નથી, તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી. ઓ યહોવા, તારા ઇસ્રાયેલી લોકો જેઓનો તે ઉદ્ધાર કર્યો છે તેઓને ક્ષમા કર, ને તારા ઇસ્રાયેલી લોકો મધ્ય નિરપરાધીનું ખૂન કરવા ન દે, અને તેઓને તે ખૂનની માફી મળશે. એમ યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તારી મધ્યથી તારે નિરપરાધીનું લોહી દૂર કરવું. જ્યારે તું તારા શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય ને યહોવા તારો દેવ તેઓને તારા હાથમાં સોંપે ને તું તેઓને બંદીવાન કરીને લાવે અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રીને જોઈને તું તેના પર મોહિત થાય ને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે તો તારે તેને તારે ઘેર લાવવી અને તે પોતાનું માથું મૂંડાવે ને પોતાના નખ લેવડાવે અને તે પોતાના બંદીવાનપણાનું વસ્ત્ર ઉતારી નાખે ને તારા ઘરમાં રહે અને તેના મા બાપને સારું એક મહિના સુધી શોક કરે. પછી તારે તેની પાસે જવું ને તેના પતિ થવું ને તે તારી સ્ત્રી થાય. અને એમ થશે કે જો તું તેનાથી પ્રસન્ન ન થાય તો તે ચાહે ત્યાં તેને જવા દેવી, પણ તારે પૈસા લઈને તેને વેચવી નહીં. તે ગુલામણી હોય એવી રીતે તારે તેની સાથે વર્તવું નહીં, કેમ કે ત્યાં તેની આબરૂ લીધી છે. જો કોઈ માણસને બે સ્ત્રી હોય, એક માનીતી ને બીજી અણમાનીતી, અને માનીતી તથા અણમાનીતી બંનેને તેના પેટના છોકરા થયા હોય અને જ્યેષ્ઠ પુત્ર અણમાનીતીનો હોય, તો જ્યારે તે તેના દીકરાઓને તેની માલ મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે ખરો જ્યેષ્ઠ છે તેને બદલે તે માનીતીના દીકરાને જ્યેષ્ઠ ન ઠરાવે, પણ તેની સર્વ માલ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે કબૂલ રાખે, કેમ કે તે તેના પુરુષત્વનું પ્રથમ ફળ છે. જ્યેષ્ઠ પુત્રનો હક તેનો જ છે. જો કોઈ માણસને હઠીલો તથા અણકયાગ્રો દીકરો હોય ને તે તેના પિતાનું કહેવું કે તેની માનું કહેવું માનતો ન હોય અને તેઓ તેને શિક્ષા કરે છતાં પણ તે તેને લેખવતો ન હોય, તો તેના મા બાપ તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે અને તેઓ તે નગરના વડીલોને કહે કે આ અમારો દીકરો હઠીલો તથા અણકયાગ્રો છે ને તે અમારું કહેવું માનતો નથી. તે ઉડાવ તથા છાકટો છે અને તેના નગરના સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યથી દુષ્ટતા દૂર કરવી અને સર્વ ઇસ્રાયેલ લોકો તે સાંભળીને બીશે. અને જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવ્યાથી તું તેને ઝાડ પર ટાંગે તો તેની લાશ આખી રાત ઝાડ પર રહેવા ન દે, પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી, કેમ કે ટંગાયેલો દરેક પુરુષ દેવથી શાપિત છે, એ માટે કે તારો જે દેશ યહોવા તારો દેવ તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય. પૂર્ણનિયમનું પુસ્તક એનો 22મો અધ્યાય. પૂર્ણનિયમનું પુસ્તક અધ્યાય 22મો. તારા ભાઈના બળદને કે તેના ઘેટાને ભૂલું પડેલું જોઈને તેનાથી તારે સંતાવવું નહીં. તારે તેને તારા ભાઈની પાસે જરૂર પાછું લાવવું, અને જો તારો ભાઈ તારી પડોશમાં રહેતો ન હોય અથવા તું તેને ઓળખતો ન હોય તો તારે તેને તારા ઘરમાં લાવવું ને તેને તારી પાસે રાખવું, ને તારો ભાઈ તેની શોધ કરે ત્યારે તારે તેને તે પાછું સોંપવું. તેના ગધેડા વિશે તારે એમ જ કરવું અને તેના વસ્ત્ર વિશે પણ તારે એમ જ કરવું. અને તારા ભાઈની ખોવાયેલી જે કંઈ વસ્તુ તને મળી હોય તે સર્વ વિશે તારે એમ જ કરવું. તારે તેનાથી સંતાવવું નહીં. તારા ભાઈના ગધેડાને કે તેના બળદને રસ્તાની બાજુએ પડી ગયેલો જોઈને તું તેઓથી સંતાતો નહીં. તારે તેમને પાછા ઉઠાવવાને જરૂર તેને મદદ કરવી. સ્ત્રીએ પુરુષનો વેશ ધરવો નહીં ને પુરુષે સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહીં, કેમ કે જે કોઈ તેવા કૃત્ય કરે છે તે યહોવા તારા દેવને અમંગળ લાગે છે. જો રસ્તે ચાલતા તું કોઈ પક્ષીનો માળો ઝાડ પર કે જમીન પર જુએ ને તેની અંદર જો બચ્ચા કે ઈંડા હોય ને ઈંડા પર કે બચ્ચા પર માદા બેઠેલી હોય તો તારે માદાને બચ્ચા સાથે પકડવી નહીં. બચ્ચાને તું લે તો ભલે લે, પણ તારે માદાને જરૂર છોડી દેવી કે જેથી તારું ભલું થાય ને તારી જિંદગી વધે. જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂનનો દોષ આવે નહીં. તું તારી દ્રાક્ષાવડીમાં બે જાતના બી ન વાવ, રખેને તેની બધી ઉપજ એટલે તારું વાવેલું બી તથા દ્રાક્ષાવાળીની બધી ઉપજ ડૂલ થાય. તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર. ઊન તથા શ્રણ મિશ્રિત કપડાં તારે પહેરવા નહીં. જે જબ્બો તું પહેરે છે તેની ચારે બાજુએ તારે ઝાલર મૂકવી. જો કોઈ પુરુષ સ્ત્રી પરણી લાવે ને તે તેની પાસે જાય ને તેના પર ખફા થાય અને તેના પર બટ્ટો મૂકે ને તેનું નામ ભગવીને કહે કે હું આ સ્ત્રીને પરણી લાવીને તેની પાસે ગયો ત્યારે તેનામાં કુંવારાપણાના ચિહ્ન મને માલુમ પડ્યા નહીં, તો તે કન્યાના મા બાપ તે કન્યાના કુંવારાપણાના ચિહ્ન લઈને તેમને નગરના વડીલોની પાસે ભાગળે લાવે અને કન્યાનો બાપ વડીલોને કહે કે મેં મારી દીકરી આ પુરુષને પરણાવી ને હવે તે તેને ધિક્કારે છે અને જુઓ તે તેના પર બટ્ટો મૂકીને કહે છે કે તારી દીકરીમાં મને કુંવારાપણાના ચિહ્ન માલુમ પડ્યા નહીં, પણ મારી દીકરીના કુંવારાપણાના ચિહ્ન તો આ રહ્યા. અને તેઓ નગરના વડીલોની આગળ તે કપડું પાથરે અને નગરના વડીલો તે પુરુષને પકડીને તેને ફટકા મારે અને તેઓ તેને 100 શેકેલ રૂપાનો દંડ કરીને તે કન્યાના પિતાને આપે, કારણ કે તેણે ઇસ્રાયેલની એક કન્યાને વગોવી છે અને તે તેની સ્ત્રી કાયમ રહે, તેના આખા આયુષ્યભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહીં. પણ તે કન્યામાં તેના કુંવારાપણાના ચિહ્ન નથી, એ વાત જો સાચી પડે તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તેના નગરના પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇસ્રાયેલમાં મૂર્ખાઈ કરી છે. એવી રીતે તારે તારી મધ્યથી ભૂંડાઈ દૂર કરવી. જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રીની સાથે કુકર્મ કરતો માલુમ પડે તો તેઓ એટલે કુકર્મ કરનાર પુરુષ તથા સ્ત્રી બંને માર્યા જાય. એવી રીતે તારા ઇસ્રાયેલમાંથી ભૂંડાઈ દૂર કરવી. જો કોઈ કુંવારી કન્યાની કોઈ પુરુષની સાથે સગાઈ કરેલી હોય અને કોઈ બીજો પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે કુકર્મ કરે તો તમે તે બંનેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહીં અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્ત્રીની આબરૂ લીધી છે. એ રીતે તું તારી મધ્યથી ભૂંડાય દૂર કર. પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે કુકર્મ કરે તો કુકર્મ કરનાર પુરુષ એકલો માર્યો જાય, પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાએ મરણ યોગ્ય કંઈ પાપ કર્યું નથી, કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઉઠીને તેને મારી નાખે તે જ પ્રમાણે તે વાત છે, કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી પણ ત્યાં તેના છોડાવનાર કોઈ નહોતું. જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી એવીને પકડીને તેની સાથે કુકર્મ કરે ને તેઓ પકડાય તો તે કન્યાની સાથે કુકર્મ કરનાર માણસ તે કન્યાના પિતાને 50 શેકલ રૂપું આપે ને તે તેની સ્ત્રી થાય, કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેના આખા જન્મારાભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહીં. કોઈ પુરુષે પોતાના પિતાની સ્ત્રીને લેવી નહીં, તેમ પોતાના પિતાની નગ્નતા ઉઘાડવી નહીં. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 23મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક 23મો અધ્યાય. જેના વૃષણ ઘાયલ થયા હોય અથવા જેની ઘ્રાણેન્દ્રી કાપી નાખવામાં આવી હોય તે યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે. વ્યભિચારથી જન્મેલો યહોવાની મંડળીમાં ન પેસે. તેની છેક 10મી પેઢી સુધી તેનું કોઈ પણ યહોવાની મંડળીમાં પેસે નહીં. આમોની કે મોઆબી યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે. તેમની છેક 10મી પેઢી સુધી તેમનું કોઈ પણ યહોવાની મંડળીમાં કદી પ્રવેશ કરે નહીં, કારણ કે જ્યારે તમે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહીં. એને લીધે કે તેઓ અરામ નાહરાઇમના પથોરથી બયોરના દીકરા બલામની સાથે પરઠણ કરીને તને શાપ દેવા તેને મોકલ્યો, તો પણ યહોવા તારા દેવે બલામનું સાંભળવા ચાહ્યું નહીં, પણ યહોવા તારા દેવે તારે માટે શાપને બદલે આશીર્વાદ દીધો, કેમ કે યહોવા તારો દેવ તારા પર પ્રીતિ રાખતો હતો. તું તારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી ન શોધ. તું કોઈ અદોમીનો તિરસ્કાર ન કર, કેમ કે તે તારો ભાઈ છે. તું કોઈ મિસ્રીનો તિરસ્કાર ન કર, કેમ કે તું તેના દેશમાં પ્રવાસી હતો. તેઓની ત્રીજી પેઢીના છોકરા યહોવાની મંડળીમાં પ્રવેશ કરી શકે. જ્યારે તું તારા શત્રુઓની સામે છાવણીમાં જાય, ત્યારે તારે પોતાને સર્વ દુષ્ટતાથી અલગ રાખવો. જો તારામાં કોઈ માણસ રાતના અચાનક બનાવથી અશુદ્ધ થયો હોય તો તે છાવણીની બહાર જાય, છાવણીની અંદર તે ન આવે, પરંતુ એમ થાય કે સાંજ પડતા તે નહીં નાખે, અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે તે છાવણીમાં પાછો આવે. વળી દિશાએ જવાને માટે છાવણીની બહાર તારે એક જગા રાખવી, ને ત્યાં તારે દિશાએ જવું. તારા હથિયારોમાં તારી પાસે પાવડો રહે, અને જ્યારે તું દિશાએ જાય ત્યારે તેનાથી તારે ખોદીને તારામાંથી નીકળેલો મળ ઢાંકી દેવો, કેમ કે યહોવા તારો દેવ તને ઉગાડવાને તે તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવાને તારી છાવણી મધ્ય ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે, એ માટે કે તારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તારાથી દૂર ન જાય. જે દાસ તેના માલિક પાસેથી તારી પાસે નાસી જે દાસ તેના માલિક પાસેથી તારી પાસે નાસી આવ્યો હોય તેને તું પાછો તેના માલિકને ન સોંપ. તે તારી મધ્યે તારી પાસે તારી કોઈ પણ ભાગળમાંની જે જગા તે પસંદ કરે, એટલે જ્યાં તેને ફાવે ત્યાં રહે. તું તેના પર જુલમ ન કર. ઇસરાયેલની દીકરીઓમાં કોઈ દેવદાસી ન હોય, અને ઇસરાયેલ પુત્રોમાં કોઈ પુમૈથુની ન હોય. વેશ્યાની કે કૂતરાની કમાણી કોઈ માનતા ઉતારવા સારું તારે યહોવા તારા દેવના ઘરમાં લાવવી નહીં, કેમ કે એ બંને કમાણી યહોવા તારા દેવને અમંગળ લાગે છે. તું તારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીર. નાણાંનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરતી કોઈ પણ વસ્તુનું વ્યાજ ન લે. પરદેશીને વ્યાજે આપવાની તને છૂટ છે, પણ તારા ભાઈને વ્યાજે ન ધીર. એ માટે કે જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં જે કશાને તું હાથ લગાડે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ દે. જ્યારે તું યહોવા તારા દેવ પ્રત્યે માનતા લે ત્યારે તે ઉતારતા ઢીલ ન કર, કેમ કે યહોવા તારો દેવ નિશ્ચય તેનો જવાબ તારી પાસે લેશે, કેમ કે એ તો તારો દોષ ગણાય. પણ જો તું માનતા લેવા માંગતો ન હોય તો તેથી તું દોષિત નહીં ઠરે. જે કંઈ તારા મોંમાંથી નીકળ્યું હોય તે તું પાળ ને અમલમાં આણ. યહોવા તારા દેવની પ્રત્યે જે માનતા તેને લીધી હોય, એટલે જે ઐચ્છિકાર્પણનું વચન તેણે તારા મુખથી આપ્યું હોય તે પ્રમાણે કર. તું તારા પડોશીની દ્રાક્ષાવળીમાં જાય ત્યારે તારી મરજી પ્રમાણે ધરાતા સુધી દ્રાક્ષો ખા, પણ તારા વાસણમાં કંઈ પણ ન નાખ. તું તારા પડોશીના પાકેલા અનાજમાં પેસે ત્યારે તને કણસલા તોડવાની છૂટ છે, પણ તારા પડોશીના પાકેલા અનાજને દાતરડું ન લગાડ. પૂર્ણનિયમનું પુસ્તક અધ્યાય 24. પૂર્ણનિયમનું પુસ્તક એનો 24 અધ્યાય. જ્યારે કોઈ પુરુષ સ્ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલુમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તે તેને ફારગતી લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે, અને જ્યારે તે તેના ઘરમાંથી નીકળી જાય ત્યારે બીજા પુરુષને વરવાની તેને છૂટ છે, અને જો તેના બીજા પતિની તેના પર ઇતરાજી થાય અને તે પણ તેને ફારગતી લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને પોતાના ઘરમાંથી તેને કાઢી મૂકે, અથવા જે બીજા પતિએ તેને પોતાની સ્ત્રી કરી લીધી હતી તે જો મરણ પામે, તો તેના પહેલા જે પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની સ્ત્રી કરી ન લે, કેમ કે યહોવાની દ્રષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારો દેવ તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ. જ્યારે કોઈ પુરુષ નવી સ્ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમજ તેને કંઈ કામ સોંપવામાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને જે સ્ત્રી તે પરણ્યો હોય તેને ખુશ અને જે સ્ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે. કોઈ માણસ ઘંટી કે ઘંટીનું ઉપલું પણ ઘરણે ન લે, કેમ કે તે માણસની ઉપજીકા કેમ કે તે માણસની ઉપજીવિકાનું ઘરણે લે છે. જો કોઈ માણસ ઇસરાયેલના સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે ને તેની પાસે ગુલામી કરાવે અથવા તેને વેચે તો તે ચોર માર્યો જાય. એમ જ એમ તું તારી મધ્યથી ભૂંડાએ દૂર કર. કોળ રોગ વિશે તું સાવચેત લઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ, જે મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો. મિસરમાંથી તમારા નીકળ્યા પછી માર્ગમાં યહોવા તારા દેવે મયમને જે કર્યું તે યાદ રાખ. જ્યારે તું તારા પડોશીને કંઈ પણ ધીરે ત્યારે તું તેની હડપ લેવાને તેના ઘરમાં ન પેસ. તું બહાર ઉભો રહે ને જે માણસને તું ધીરે છે તે તારી પાસે હડપ બહાર લાવે. અને જો તે ગરીબ માણસ હોય તો તેની હડપ રાખીને તું સૂઈ જઈશ નહીં. સૂર્ય આથમતા તારે તે હડપ તેને જરૂર પાછી આપવી, કે તે પોતાનું વસ્ત્ર પહેરીને સૂએ ને તને આશીર્વાદ દે, અને યહોવા તારા દેવની દ્રષ્ટિમાં તે તારા લાભમાં ન્યાયપણારૂપ ગણાશે. તારા ભાઈઓમાંના અથવા તારા દેશમાં તારી ભાગોળામાં રહેનાર પ્રવાસીઓમાંના કોઈ ગરીબ તથા દરિદ્રી મજૂર પર તું જુલમ ન કર. તે જ દિવસે તું તેની મજૂરી તેને આપ. સૂર્ય તે પર આથમે નહીં કેમ કે તે ગરીબ પુરુષ છે. ને તેનું મન તેમાં ચોંટેલું છે. રખે ને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે ને એમ તું દોષિત ઠરે. છોકરાને લીધે પિતાઓ માર્યા ન જાય ને પિતાઓને લીધે છોકરા માર્યા ન જાય. દરેક માણસ પોતપોતાના પાપને લીધે માર્યો જાય. પરદેશીનો કે નાથનો ન્યાય તું ન મરળ. તેમજ વિધવાનું વસ્ત્ર ઘરણે ન રાખ. પણ સંભાળ કે મિસરમાં તું પણ દાસ હતો ને યહોવા તારા દેવે તને ત્યાંથી છૂટો કર્યો, એ માટે હું તને આ આજ્ઞા પાવાનું ફરમાવું છું. જ્યારે તું તારા ખેતરમાં તારી ફસલ કાપીને ખેતરમાં એક પૂળો ભૂલી જ ગયો હોય ત્યારે તેને પાછો લાવવાને પાછો ન જઈશ. તે પરદેશીને માટે તથા અનાથને માટે તથા વિધવાને માટે રહે, એ માટે કે યહોવા તારો દેવ તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ દે. જ્યારે તું તારું જૈત વૃક્ષ જુડી લે ત્યારે ફરીથી તેની ડાળીઓ પર ન ફર. રહી ગયેલું ફળ તે પરદેશીને માટે અનાથને માટે તથા વિધવાને માટે રહેવા દે. જ્યારે તું તારી દ્રાક્ષાવાળીની દ્રાક્ષો વીણી લે ત્યારે ફરીથી તું તેનો સલ્લો ન કર. તે પરદેશીને માટે અનાથને માટે તથા વિધવાને માટે રહે. અને સંભાળ કે મિસરમાં તું પણ દાસ હતો, એ માટે હું તને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 25મો અધ્યાય. જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માંગવા આવે ને ન્યાયાધીશો તેમનો ન્યાય કરે, તો ન્યાયને ન્યાય ઠરાવવો ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો. અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવડાવીને તેના ગુના પ્રમાણે ગણીને તેને પોતાના દેખતા ફટકા મરાવે. 40 ફટકા સુધી તેને મારે, પણ તે ઉપરાંત નહીં. રખેને જો તેને આ કરતા વધારે ફટકા મરાવે તો તારો ભાઈ તારી દ્રષ્ટિમાં હલકો દેખાય. પારે ફરતા બળદના મોં પર તું શીકી ન બાંધ. કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની સ્ત્રી બહારના કોઈ વિજાતીય પુરુષને ન પરણે. તેના પતિનો ભાઈ તેની પાસે જાય ને તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે, અને એમ થાય કે જે પહેલો દીકરો તે જણે તેના મરહુમ ભાઈનું નામ ધારણ કરે, કે તેનું નામ ઇસરાયેલમાંથી નાબૂદ ન થાય. અને જો તે માણસ પોતાના ભાઈની સ્ત્રીને લેવા ન ચાહે તો તેના ભાઈની સ્ત્રી ભાગળે વડીલોની પાસે જાય ને કહે કે મારા પતિનો ભાઈ ઇસરાયેલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ન કહે છે, તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી, ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઉભો રહીને કહે કે હું તેને લેવા ચાહતો નથી, તો તેના ભાઈની સ્ત્રી વડીલોની હજુરમાં તેની પાસે આવીને તેના પગમાંથી ચંપલ કાઢીને તેના મોં પર થૂંકે, અને તેને એમ કહે કે જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાવ, અને ઇસરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે કઢાયેલા જોડાવાળોનું ઘર બહાર. જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય ને તેઓમાંના એકની સ્ત્રી પોતાના પતિને મારનારના હાથમાંથી છોડાવવાને જાય ને હાથ લાંબો કરીને તેના ગુંજાંગને પકડે, તો તું તેનો હાથ કાપી નાખ. તારી આંખ તેના પર દયા ન લાવે. તું તારી કોથળીમાં જુદી જુદી તરેના કાટલા, એટલે એક મોટું ને એક નાનું ન રાખ. તું તારા ઘરમાં અનેક તરેના માપ, એટલે એક મોટું ને એક નાનું ન રાખ. પૂરેપૂરું તથા અદલ કાટનું તું રાખ, પૂરેપૂરું તથા અદલ માપ પણ રાખ, એ માટે કે જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. કેમ કે જેઓ એવા કામ કરે છે, એટલે જેઓ અન્યાય કરે છે, તે સર્વ યહોવા તારા દેવને અમંગળ લાગે છે. મિસરમાંથી નીકળી આવતા તને માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું સંભાર. તું બેહોશ તથા થાકેલો હતો ત્યારે તે માર્ગમાં તને મળ્યો, ને તારા પાછલા ભાગને, એટલે તારી પાછળ રહેલા જે અબળ, તે સર્વને તેણે માર્યા, અને પરમેશ્વરથી પણ તે બીજો નહીં. માટે જ્યારે યહોવા તારો દેવ જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે તેમાં તારી આસપાસના સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂસી નાખ, તું ભૂલીશ માં. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 26મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 26મો. અને યહોવા તારો દેવ જે દેશ તને વતનને માટે આપે છે તેમાં તું આવે ને તેનો વારસો લઈને તેમાં વસે, ત્યારે એમ થાય કે જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેની ભૂમિની સઘળી પેદાશ તું ઘેર લાવે, તેના પ્રથમ ફળમાંથી લઈને તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારો દેવ પોતાનું નામ રાખવા સારું તન પર તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારો દેવ પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં તારે જવું. અને તે દિવસોમાં જે યાજક હોય તેની પાસે લાવીને તારે તેને કહેવું કે આજે હું યહોવા તારા દેવની આગળ હાજર કરું છું. આજે હું યહોવા તારા દેવની આગળ જાહેર કરું છું કે જે દેશ આપણને આપવાને યહોવાએ આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં હું આવી પહોંચ્યો છું. અને યાજક તારા હાથમાંથી ટોપલી લઈને તેને યહોવા તારા દેવની વેદી આગળ નીચે મૂકે, અને તારે યહોવા તારા દેવની આગળ એમ કહેવું કે મારા પિતા મરવાની તૈયારીમાં આવેલા હતા. તારે એમ કહેવું કે મારા પિતા મરવાની તૈયારીમાં આવેલા એક રામી હતા, ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો, ને તેના લોકની સંખ્યા થોડી હતી, અને ત્યાં તે એક મોટી બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ. અને મિસરીઓએ અમારા પર જુલમ કર્યો ને અમને બહુ પીડા દીધી, ને અમારી પાસે સખત વેઠ કરાવી, અને એમ અમારા પિતૃઓના દેવ યહોવાને હાંક મારી, ને યહોવાએ અમારી હાંક સાંભળી, ને અમારી વિપત્તિ તથા અમારી હાડમારી તથા અમારા પર ગુજરતા જુલમ પર દ્રષ્ટિ કરી, અને યહોવા બળવાન હાથે ને લાંબા કરેલા ભૂત ચરસ ને લાંબા કરેલા હાથથી ને બહુ ભયંકર રીતે ને ચિહ્નોથી તથા ચમત્કારોથી અમને મિસરમાંથી કાઢી લાવ્યો, અને આ સ્થળે લાવીને તેણે અમને આ દેશ, એટલે દૂધમદની રેલ છેડવાળો દેશ આપ્યો છે. અને હવે જો ઓ યહોવા જે ભૂમિ તે મને આપી છે તેના પ્રથમ ફળમાંથી હું લાવ્યો છું, અને યહોવા તારા દેવની આગળ તે મૂકીને તારે યહોવા તારા દેવનું ભજન કરવું, અને જે સારું યહોવા તારા દેવે તને તથા તારા ઘરનાને આપ્યું હોય તે સર્વમાં તારે પોતે તથા લેવીએ તથા તારી મધ્ય રહેનાર પરદેશીએ હરખાવું. ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને પરદેશીને અનાથને તથા વિધવાને તે આપવું કે તેઓ તારી ભાગોળમાં ખાઈને તૃપ્ત થાય. અને તારે યહોવા તારા દેવની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પણ કરેલી વસ્તુઓ કાઢી છે, ને વળી તારી આજ્ઞાઓ જે ત્યાં મને ફરમાવી છે તે સર્વ પ્રમાણ લેવીને તથા પરદેશીને અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમજ હું તેમને ભૂલી પણ ગયો નથી. મેં મારા શોકમાં તેમાંથી કંઈ પણ ખાધું નથી, ને અશુદ્ધ થઈને મેં તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી, ને મોઇલાને સારું તેમાંથી કંઈ પણ આપ્યું નથી. મેં યહોવા મારા દેવની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તે મને આપી છે તે પ્રમાણે મેં કર્યું છે. તું તારા પવિત્ર રહેઠાણમાંથી એટલે આકાશમાંથી નીચે જોઈને તારા ઇસ્રાયેલ લોકોને તથા અમારા પિત્રોની આગળ તે સમ ખાધા તે પ્રમાણે જે જમીન તે અમને આપી છે એટલે દૂધ મધની રેલછેરવાળો દેશ તેને તું આશીર્વાદ દે. આ વિધિઓ તથા હુકમો પાળવાની આજ્ઞા યહોવા તારા દેવ તને આજે આપે છે, માટે તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેઓને પાળ ને અમલમાં આણ. આજ તે કબૂલાત આપી છે કે યહોવા તારો દેવ છે, વળી તું તેના માર્ગોમાં ચાલીસ તથા તેના વિધિઓ તથા તેની આજ્ઞાઓ તથા તેના હુકમો પાળશે ને તેની વાણી સાંભળશે, અને તને આપેલા વચન પ્રમાણે યહોવાએ આજ કબૂલ કર્યું છે કે તું તેની ખાસ પ્રજા છે અને તેની સર્વ આજ્ઞાઓ તારે પાળવી, અને જે દેશ જાતિઓને તેણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતા તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું તેણે કબૂલ કર્યું છે, અને તું તેના કયા પ્રમાણે યહોવા તારા દેવની પવિત્ર પ્રજા થશે. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 27મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 27. અને મૂસાએ તથા ઇસરાયેલના વડીલોએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, જે સર્વ આજ્ઞા હું આજ તમને આપું છું તે પાળો, અને જે દિવસે તમે યર્દન ઉતરીને જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તમે જાઓ, ત્યારે એમ થાય કે તારે પોતાને માટે મોટા પથ્થર ઉભા કરવા ને તેઓના પર લેપ મારવો, અને પાર ઉતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેઓના ઉપર તારે લખવા, એ માટે કે યહોવા તારો દેવ જે દેશ એટલે દૂધ મધની રેલછેલવાળો દેશ યહોવા તારા પિતૃઓના દેવે તને આપેલા વચન પ્રમાણે તેને આપે છે તેમાં તું જાય, અને તમે યર્દન ઉતરીને તમે યર્દન ઉતરી રહો. ત્યાર પછી એમ થાય કે આ પથ્થરો જે વિશે હું આજે તને આજ્ઞા આપું છું તેઓને તમારે એબાલ પર્વત પર ઉભા કરવા ને તેઓના પર લેપ મારવો, અને ત્યાં તારે યહોવા તારા દેવને માટે વેદી એટલે પથ્થરોની વેદી બાંધવી. તું તેઓના ઉપર લોળાનું અથિયાર ઉગામીશ, માં આખા પથ્થરોથી તારે યહોવા તારા દેવની વેદી બાંધવી, અને તે પર તારે યહોવા તારા દેવને માટે દહન્યાર્પણ કરવા, અને તારે શાંત્યાર્પણોના યજ્ઞ કરીને ત્યાં ખાવું, અને તારે યહોવા તારા દેવની આગળ આનંદ કરવો, અને તારે આ નિયમના સર્વ શબ્દો બહુ સ્પષ્ટ રીતે તે પથ્થરો પર લખવા. અને મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇસરાયેલને કહ્યું કે હે ઇસરાયેલ, છાનો રહીને સાંભળ. આજે તું યહોવા તારા દેવની પ્રજા થયો છે, એ માટે તારે યહોવા તારા દેવની વાણી માનવી ને તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ જે આજ હું તને ફરમાવું છું તેઓનો અમલ કરવો. અને તે જ દિવસે મૂસાએ લોકોને આજ્ઞા આપીને કહ્યું કે જ્યારે તમે યર્દન પાર ઉતરી રહો ત્યારે લોકોને આશીર્વાદ દેવા સારું સિમ્યોન તથા લેવી તથા યહૂદા તથા ઈસાખાર તથા યુસફ તથા બિન્યામિન ગરીઝીમ પર્વત પર ઉભા રહે, અને રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલી એઓ શાપ દેવા માટે એબાલ પર્વત પર ઉભા રહે, અને લેવીઓ ઉત્તર આપતા ઇસરાયેલના સર્વ માણસોને ઘાંટો પાડીને કહે કે જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ જે યહોવાને અમંગળ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઉભી કરે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો ઉત્તર આપે આમીન. જે પોતાના પિતાને કે પોતાની માને તુચ્છ કરે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમીન. જે પોતાના પડોશીની જમીનનો બાણ ખસેડે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમીન. જે આંધળાને માર્ગ પરથી ભમાવે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે પરદેશીનો કે અનાથનો કે વિધવાનો અન્યાય કરે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે પોતાના પિતાની સ્ત્રીની સાથે કુકર્મ કરે તે શાપિત હો, કેમ કે તેણે પોતાના પિતાની નગ્નતા ઉઘાડી કરી છે, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે કોઈ પણ જાતના જાનવરની સાથે કુકર્મ કરે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે પોતાની બહેનની સાથે એટલે પોતાના પિતાની દીકરી કે પોતાની માની દીકરીની સાથે કુકર્મ કરે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે પોતાની સાસુની સાથે કુકર્મ કરે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. જે પોતાના પડોશીને જે નિરપરાધીની હત્યા કરવાને લાંચ લે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન આણે તે શાપિત હો, ત્યારે સર્વ લોકો કહે આમેન. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 28મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 28. અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં આણશે, તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે ને ખેતરમાં તું આશીર્વાદિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિની ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. તારા જે શત્રુઓ તારી સામે ચડી આવે છે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે. યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ દેશે. અને જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તે તને આશીર્વાદ દેશે. જો તું યહોવા તારા દેવની આજ્ઞાઓ પાળીને તેના માર્ગોમાં ચાલશે તો જેમ યહોવાએ તારી આગળ સમ ખાધા છે તેમ તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. અને પૃથ્વીના સર્વ લોક જોશે કે યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે અને તેઓ તારાથી બીશે. અને જે દેશ તને આપવાને યહોવાએ તારા પિતૃઓની આગળ સમ ખાધા તેમાં તારા પેટના ફળ વિશે તથા તારા ઢોરના પેટના ફળ વિશે તથા તારી ભૂમિના ફળ વિશે યહોવા તને ઘણો જ આબાદ કરશે. તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું અને તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું. યહોવા તારે સારું પોતાનો અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે અને તું ઘણી દેશ જાતિઓને ઓછીનું આપશે પણ તું ઓછીનું લેશે નહીં. અને યહોવા તને સર્વનું શિર બનાવશે પણ પૂછ નહીં અને તું ઉપર જ રહેશે ને નીચે નહીં રહેશે. જો યહોવા તારા દેવની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું લક્ષ તેને પાળે તથા અમલમાં આણે અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહીં જાય તો એમ થશે. પણ જો યહોવા તારા દેવની વાણી ન સાંભળતા તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાળીને અમલમાં નહીં આણે તો એમ થશે કે આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે. તું નગરમાં શાપિત થશે ને તું ખેતરમાં શાપિત થશે. તારી ટોપલી તથા તારી કથરોટ શાપિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તારી ગાયોનો વિસ્તાર તથા ઘેટા બકરાના બચ્ચા શાપિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા શાપિત થશે. અને જે કોઈ કામમાં તું હાથ નાખશે તેમાં યહોવા તારા પર શાપ તથા હાર તથા ધમકી મોકલશે એટલે સુધી કે જે ભૂંડા કામ કરીને તે મારો ત્યાગ કર્યો છે તેથી તારો સંહાર થાય ને તું જલ્દી નાશ પામે. જે દેશમાં તું તેનું વતન પામવા સારું જાય છે તેમાંથી યહોવા તારો પૂરો નાશ નહીં કરે ત્યાં સુધી તે તે તારા પર મરકી લાવ્યા કરશે, ક્ષય રોગથી તથા તાવથી તથા સોજાથી તથા ઉષ્ણતાપથી તથા તરવારથી તથા લૂથી તથા ફૂગથી યહોવા તને મારશે, અને તારો નાશ થતા સુધી તેઓ તારી પાછળ લાગશે, અને તારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે, ને તારા પગ પર ને તારા પગ નીચેની જમીન તે લોઢા જેવી થઈ જશે. તારા દેશ પર વરસાદને બદલે યહોવા ભૂકો તથા ધૂળ વરસાવશે. તું નાશ પામે ત્યાં સુધી આકાશથી તે તારા પર વરસ્યા કરશે. યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ, અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તું અહીંથી ત્યાં નાશનાશ કરશે, અને તારી લાશ સર્વ ખેચર પક્ષીઓનો અને તારી લાશ સર્વ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે, ને તેઓને હાંકી મૂકનાર કોઈ નહીં હોય. મિસરના ગુમડાથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે, ને તેમાંથી તું સાજો થઈ શકશે નહીં. ગાંડપણથી તથા અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે, અને જેમ આંધળો અંધારામાં ફાંફા મારે છે તેમ તું ખરે બપોરે ફાંફા મારશે, ને તારા માર્ગોમાં તું સફળ નહીં થાય, અને તું કેવળ જુલમ તથા લૂંટને સ્વાધીન થશે, ને તને બચાવનાર કોઈ નહીં હોય. તું જે સ્ત્રીની સાથે સગાઈ કરશે તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તું ઘર બાંધશે પણ તેમાં તું રહેવા નહીં પામે. તું દ્રાક્ષાવાળી રોપશે પણ તેનું ફળ તારા કામમાં આવશે નહીં. તારી નજર આગળ તારો બળદ કાપી નંખાશે પણ તેનું માંસ તું ખાવા પામશે નહીં. તારા દેખતા તારો ગધેડો જબરજસ્તીથી લઈ જવામાં આવશે ને તે તને પાછો મળશે નહીં. તારું ઘેટું તારા શત્રુઓને આપવામાં આવશે ને તને મદદ કરનાર કોઈ નહીં હોય. તારા દીકરા અને તારી દીકરીઓ બીજા લોકોને અપાશે ને તારી આંખો તે જોશે, ને તેઓને સારું આખો દિવસ ઝૂરી ઝૂરીને તારી આંખો ઝાંખી થઈ જશે, અને તું કશું કરી શકશે નહીં. જે દેશ જાતિઓને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે, અને તું સર્વદા કેવળ જુલમ વેઠ્યા કરશે તથા કચડી નંખાશે, અને તારી આંખો જે દેખાવ જોશે તેને લીધે તું ગાંડો થઈ જશે. તારા પગના તળિયાથી તે તારા માથાના તાલકા સુધી પીળાકારક તથા અસાધ્ય ગુમડાથી યહોવા તને ઘૂંટણોમાં તથા પગમાં મારશે. જે દેશ જાતિઓને તું તેમાં તારા પિતૃ ઓળખતા નથી તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે, અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે, અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તને લઈ જશે તેઓ મધ્ય તું આશ્ચર્યરૂપ તથા કહેવતરૂપ તથા કહાણીરૂપ થઈ પડશે. તું ખેતરમાં ઘણું બી લઈ જશે પણ થોડી ફસલ ઘેર લાવશે, કેમ કે તીડ તે ખાઈ જશે. તું દ્રાક્ષાવાળીઓને રોપશે ને તેને કેળવશે પણ તેમનો દ્રાક્ષ રસ પીવા નહીં પામે અથવા દ્રાક્ષો વીણવા નહીં પામે, કેમ કે કાતરા તે ખાઈ જશે. તારી સર્વસીમોમાં તારા જૈત વૃક્ષ હશે પણ તું તેનું તેલ પોતાને શરીરે ચોળવા નહીં પામે, કેમ કે તારા જૈત વૃક્ષનું ફળ ખરી પડશે. તારે પેટે દીકરા દીકરીઓ થશે પણ તેઓ તારા નહીં થાય, કેમ કે તેઓ બીજાનો ગુલામ થઈ જશે. તારા સર્વ ઝાડ ને તારી જમીનનું ફળ તીડોનો ભક્ષ થઈ પડશે. તારી મધ્યનો પરદેશી તારા કરતા વધારે ને વધારે ચડિયાતો થતો જશે પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે. તે તને ધીરશે પણ તું તેને ધીરશે નહીં. તે શીળ થશે ને તું પૂછ થઈ જશે, અને તારો નાશ થતા સુધી આ સર્વ શાપ તારા પર આવશે ને તારી પાછળ લાગીને તને પકડી પાડશે, કેમ કે તે યહોવા તારા દેવની વાણી સાંભળી નહીં ને તેની જે આજ્ઞાઓ તથા વિધિઓ તેણે તને ફરમાવ્યા તે પાળ્યા નહીં. અને તેઓ તારા પર તથા તારા વંશજો પર સદા ચિહ્નરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે, કેમ કે સર્વ વસ્તુઓની પુષ્કળતાને કારણે તે આનંદથી તથા હૃદયના ઉલ્લાસથી યહોવા તારા દેવની સેવા કરી નહીં. માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે તેઓની સેવા કરશે, અને તારો નાશ કરતા સુધી તે તારી ખાંત પર લોઢાની જૂસરી મૂકશે. દૂરથી એટલે પૃથ્વીને છેવેથી એક દેશ જાતિ કે જેની ભાષા તું સમજશે નહીં તેને ઉડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે. તેઓ ગરડાઓને ન ગણકારે ને તારા જુવાનો પર દયા ન રાખે એવી વિકરાળ ચહેરાવાળી દેશ જાતિ હશે, અને તે તારા ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતા સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષરસ અથવા તેલ, તારા ગોપશુઓનો વિસ્તાર કે તારા ઘેટા બકરાના બચ્ચા રહેવા નહીં દે, અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો તેઓના પડી જતા સુધી ને તારી સર્વ ભાગોળોમાં તારી આસપાસના ઘેરો ગાલશે, અને તારો આખો દેશ જે યહોવા તારા દેવે તને આપ્યો છે તેમાં તારી સર્વ ભાગોળોમાં તે તારી આસપાસ ઘેરો ગાલશે, અને જે ઘેરાથી તારા સંકળામણથી તારા શત્રુઓ તને સપડાવશે તેને લીધે તું પોતાના જ પેટનું ફળ એટલે તારા દીકરા તથા દીકરીઓ જેઓને યહોવા તારા દેવે તને આપ્યા છે તેઓનું માંસ ખાશે. તમારામાંનો જે કોઈ કોમળ તથા બહુ નાજુક પુરુષ હશે તેની આંખ પોતાના ભાઈ પ્રત્યે ને પોતાની પ્રાણપ્રિય સ્ત્રી પ્રત્યે ને પોતાના બાકી રહેલા છોકરા પ્રત્યે ભૂંડી થશે, એવી કે પોતાના જે છોકરા તે ખાતો હશે તેમનું માંસ તેઓમાંના કોઈને તે નહીં આપે, કેમ કે જે ઘેરાથી તારી સંકળામણથી તારી સર્વ ભાગોળમાં તારા શત્રુઓ તને સંકળાવશે તેને લીધે તેની પાસે પોતાને માટે કંઈ રહ્યું નહીં હોય. તમારામાંની જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતાને તથા નાજુકપણાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાની હિંમત ચલાવી શકતી નહીં હોય, તેની આંખ પોતાના દિલોજાન પતિ પ્રત્યે તથા પોતાના દીકરા પ્રત્યે તથા પોતાની દીકરી પ્રત્યે તથા પોતે જણેલા નાના બાળક પ્રત્યે તથા પોતે જણવાની હોય તે છોકરા પ્રત્યે ભૂંડી થશે, કેમ કે જે ઘેરાથી તારા સંકળામણથી તારા શત્રુઓ તારી ભાગોળમાં તને સંકળાવશે તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની ખાઈ જશે. યહોવા તારો દેવ એ ગૌરવી તથા ભયજનક નામથી તું બીહે માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે તે તું પાળીને અમલમાં નહીં આણે, તો યહોવા તારા પર તથા તારા વંશજો પર મરકીઓ, આશ્ચર્યકારક મરકીઓ એટલે ભારે તથા લાંબા વખતની મરકીઓ તથા ભારે અને જાથુના રોગ લાવશે, અને મિસરના જે સર્વ રોગથી તું ડરતો હતો તે તારા પર ફરીથી લાવશે અને તે તને વળગી રહેશે. વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલા નથી તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે, અને તમે સંખ્યામાં આકાશના તારા જેટલા હતા તેને ઠેકાણે તમે થોડા જ થઈ જશો, કેમ કે તે યહોવા તારા દેવની વાણી સાંભળી નહીં. અને એમ થશે કે જેમ યહોવા તમારું ભલું કરવામાં ને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતો હતો તેમ યહોવા તમારો નાશ કરવામાં તથા તમારો સંહાર કરવામાં આનંદ પામશે, અને જે દેશમાં વતન પામવા તું જાય છે તેમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે, અને યહોવા તને પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે, અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી તેઓની સેવા તું કરશે, અને એ દેશ જાતિઓમાં તને કંઈ ચેન નહીં પડે ને તારા પગના તળિયાને કંઈ આરામ નહીં મળે, પણ યહોવા ત્યાં તને કંપિત હૃદય તથા ધૂંધળી આંખો તથા ઝૂડતું મન આપશે, અને તારો જીવ દહેશતમાં જ રહેશે અને તું રાત દિવસ ગભરાટમાં રહેશે, ને તારા જીવનો તને કંઈ ભરોસો નહીં રહે. તારા મનમાં જે બીક લાગશે તેને લીધે ને તારી આંખોથી જે દેખાવ તું જોશે તેને લીધે સવારમાં તું કહેશે કે ઈશ્વર કરે ને ક્યારે સાંજ પડે, અને સાંજે તું કહેશે કે ઈશ્વર કરે ને ક્યારે સવાર થાય, અને જે માર્ગ વિશે મેં તને કહ્યું હતું કે તું તે માર્ગ ફરી કદી જોશે નહીં તે માર્ગે વહાણોમાં યહોવા તને ફરીથી મિસરમાં લાવશે, અને ત્યાં તમે દાસો તથા દાસીઓ થવા સારું તમારા શત્રુઓને ત્યાં વેચાઈ જવા માંગશો, પણ તમને કોઈ ખરીદશે નહીં. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 29મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 29. હોરેબમાં જે કરાર યહોવાએ ઇસરાયેલ પુત્રોની સાથે કર્યો તે ઉપરાંત મુઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આજ્ઞા તેણે મૂસાને આપી તે આ પ્રમાણે છે. અને મૂસાએ સર્વ ઇસ્રાયેલને બોલાવીને તેઓને કહ્યું, તમારી નજર આગળ મિસર દેશમાં ફારૂનને તથા તેના સર્વ સેવકોને તથા તેના આખા દેશને યહોવાએ જે કર્યું તે સર્વ તમે જોયું છે. એટલે તારી આંખોએ જોયેલા મોટા પરીક્ષણો, ચિહ્નો તથા તે મોટા ચમત્કારો, પણ યહોવાએ તમને સમજૂક હૃદય તથા દેખતી આંખો તથા સાંભળતા કાન આજ દિન સુધી આપ્યા નથી. અને મેં તમને 40 વર્ષ સુધી અરણ્યમાં દોર્યા છે. તમારા અંગ પરના વસ્ત્રો જીર્ણ થઈ ગયા નથી ને તારા પગમાંના ચંપલ જૂના થઈ ગયા નથી. તમે રોટલી ખાધી નથી, તેમાં દ્રાક્ષરસ કે મધ પીધા નથી. એ માટે કે હું યહોવા તમારો દેવ છું તે તમે જાણો. અને જ્યારે તમે આ ઠેકાણે આવ્યા ત્યારે હેશબોનનો રાજા સિહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડાઈ કરવા નીકળી આવ્યા ને આપણે તેઓને માર્યા. અને આપણે તેઓનો દેશ લઈ લઈને રૂબેનીઓને તથા ગાદીઓને તથા મનાશાના અર્ધકુળને વતન તરીકે તે આપ્યો. તેથી તમે જે કરો છો તે સર્વમાં તમે સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો ને અમલમાં આણો. આજે યહોવા તમારા દેવની આગળ તમે સર્વ ઉભા છો, તમારા નેતા, તમારા કુળો, તમારા વડીલો, તમારા સરદારો એટલે સર્વ ઇસ્રાયેલી માણસો, તમારા બાળકો, તમારી સ્ત્રીઓ તથા તમારી છાવણીમાં રહેનાર પરદેશી, તારા લાકડા કાપનારથી માળીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઉભા છો. માટે યહોવા તારા દેવનો કરાર તથા તેની જે પ્રતિજ્ઞા યહોવા તારો દેવ આજ તારી આગળ કરે છે તે પાળવાનું તું માથે લે, કે તે આજે પોતાની પ્રજા તરીકે તને સ્થાપે અને જેમ તેણે તને કહ્યું હતું તથા જેમ તેણે તારા પિતૃઓની આગળ એટલે ઇબ્રાહીમની આગળ, ઈસાકની આગળ, યાકૂબ તથા યાકૂબની આગળ સમ ખાધા હતા તેમ તે તારો દેવ થાય. અને હું આ કરાર એકલા તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી, પરંતુ આજે આપણી સાથે યહોવા આપણા દેવની આગળ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમજ આજે અહીં આપણી સાથે જે નહીં હોય તેની સાથે પણ. કેમ કે આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા ને જે દેશ જાતિઓમાં થઈને તમે પસાર થયા તેઓની મધ્ય થઈને આપણે કેવી રીતે આવ્યા એ તમે જાણો છો. અને તમે તેઓના અમંગળ કર્મોને ને તેઓની લાકડાની તથા પથ્થરની અને રૂપાની તથા સોનાની જે મૂર્તિઓ તેઓની પાસે હતી તે જોયા છે. એ કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું, રખીને તમારામાં કોઈ પુરુષ કે સ્ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે જેનું મન આજે યહોવા તમારા દેવ તરફથી ફરી જઈને એ દેશ જાતિઓના દેવોની સેવા કરવા લલચાય, રખીને પિત્ત તથા કડવાશરૂપી જળ તમારામાં હોય અને રખીને તે આ શાપની વાતો સાંભળે, ત્યારે તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, હું મારા હૃદયની હઠીલાય પ્રમાણે ચાલું ને સુકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ થશે. યહોવા તેને માફ નહીં કરે, પણ યહોવાનો કોપ તથા તેનો જુસ્સો તે માણસ પર તપી ઉઠશે. અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂસી નાખશે. અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપો પ્રમાણે યહોવા તેને ઇસ્રાયેલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને હાનિ કરશે. અને તમારી પાછળ થનાર તમારા છોકરાની આવતી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી આ દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલો રોગ જોશે. વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઈમ જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારૂપ તથા બળતો થયો છે, કે જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નિપતતું નથી, તેમાં કંઈ ઘાસ ઉગતું નથી. તે જ્યારે જોશે ત્યારે સર્વ દેશ જાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું. વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઈમ જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારૂપ તથા બળતો થયો છે, કે જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નિપતતું નથી, તેમાં કંઈ ઘાસ ઉગતું નથી. તે જ્યારે જોશે ત્યારે સર્વ દેશ જાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે, તેના આ મહાકોપની ઉગ્રતાનું શું કારણ છે. ત્યારે લોકો કહેશે, એનું કારણ એ છે કે તેઓના પિતૃનો દેવ યહોવા તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, ત્યારે જે કરાર તેણે તેઓની સાથે કર્યો હતો તેનો તેઓએ ત્યાગ કર્યો અને બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું. માટે આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ આ દેશ પર લાવવાને યહોવાનો કોપ તે પર સળગ્યો હતો અને યહોવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા ને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તેમ. મર્મો, યહોવા આપણા દેવના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણા સંતાનોની છે, કે આપણે આ નિયમના સર્વ વચનો પાળીએ.
પૂર્ણ નિયમનું પુસ્તક એનો 30મો અધ્યાય. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 30મો. અને એમ થશે કે જ્યારે આ સર્વ વાતો એટલે જે આશીર્વાદ તથા શાપ મેં તારી આગળ મૂક્યા છે તે તારા પર આવશે ને જે સર્વ દેશમાં યહોવા તારા દેવે તને હાંકી કાઢ્યો હશે તેઓમાં તું તે વાતોને સંભાળીને યહોવા તારા દેવની પાસે પાછો આવશે ને જે સર્વ આજ્ઞાઓ હું આજ તને આપું છું તે પ્રમાણે તું તથા તારા છોકરા તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેની વાણી સાંભળશો ત્યારે યહોવા તારો દેવ તારી ગુલામી ફેરવી નાખશે ને તારા પર દયા કરશે ને પાછો આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકઠો કરશે. જો તમારામાંના દેશ બહાર કરાયેલાઓમાંનો કોઈ આકાશના છેડા સુધી હશે તો ત્યાંથી પણ યહોવા તારો દેવ તને એકઠો કરીને તને ત્યાંથી લાવશે. અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારો દેવ તને લાવશે ને તું તેનો માલિક થશે અને તે તારું ભલું કરશે ને તારા પિતૃઓ કરતાં તને વધારશે અને તારા હૃદયની તથા તારા સંતાનના હૃદયની યહોવા તારો દેવ સુન્નત કરશે, એ માટે કે તું યહોવા તારા દેવ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે ને એમ તું જીવતો રહે અને યહોવા તારો દેવ આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દ્વેષીઓએ તને સતાવ્યો તેઓના પર લાવશે અને તું પાછો આવીને યહોવાની વાણી સાંભળશે ને તેની જે સર્વ આજ્ઞાઓ હું આજ તને ફરમાવું છું તે પાળશે અને તારા હાથના સર્વ કામમાં તારા પેટના ફળમાં ને તારા પશુઓના ફળમાં ને તારી ભૂમિના ફળમાં યહોવા તારો દેવ તને હિતાર્થે પુષ્કળતા આપશે. કેમ કે જેમ યહોવા તારા પિતૃઓ પર પ્રસન્ન હતો તેમ તે ફરી તારા પર તારા ભલાને માટે પ્રસન્ન થશે. એટલે યહોવા તારા દેવની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે તું પાળશે ને તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા દેવની તરફ ફરશે તો એમ થશે. કેમ કે આ જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તારી શક્તિ ઉપરાંતની નથી ને તારાથી ઘણી વેગળી પણ નથી, તે આકાશમાં નથી કે જેથી તું કહે કે કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે કે અમે તે પાડીએ. વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે કે કોણ અમારે માટે સમુદ્રને પાર જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે કે અમે તે પાડીએ. પણ તે વચન તો તારી પાસે જ એટલે તારા મુખમાં તથા તારા હૃદયમાં છે કે જેથી તું તે પાડે. જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે તે એ કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની, તેના માર્ગોમાં ચાલવાની, તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ તથા તેના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય અને જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપો. પણ જો તારું હૃદય ભટકી જાય ને તું નહીં સાંભળે ને અવળે માર્ગે આકર્ષાયને અન્ય દેવોનું ભજન તથા તેઓની સેવા કરે તો હું આજ તમને જાહેર કરું છું કે તમે જરૂર મરશો.
જે દેશનું વતન પામવાને તું યર્દન ઉતરીને જાય છે તેમાં તમે ઘણા દિવસ નહીં કાઢશો. હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર કે તું તથા તારા સંતાન જીવતા રહે. યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું ને તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને એટલે ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકુબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા, તેમાં તું વાસો કરે.
પુનઃનિયમનું પુસ્તક એનો 31મો અધ્યાય. પુનઃનિયમનું પુસ્તક અધ્યાય 31. અને મૂસાએ જઈને સર્વ ઇસરાયલને આ વચનો કહ્યા, અને તેણે તેઓને કહ્યું, હું આજે 120 વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શકતો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે તું આ યર્દનને પાર જવા પામશે નહીં. યહોવા તારો દેવ તે તારી આગળ પાર જશે, તે તારી આગળથી આ દેશ જાતિઓનો નાશ કરશે ને તું તેઓનું વતન પામશે, જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલે પાર જશે. અને અમોરીઓના રાજા સિહોન તથા ઓગ તથા તેઓના દેશ કે જેમનો યહોવાએ નાશ કર્યો, તેઓને જેમ તેણે કર્યું તેમ તે તેઓને કરશે. અને યહોવા તેઓને તમારા હાથમાં સોંપશે, અને જે સર્વ આજ્ઞાઓ મેં તમને ફરમાવી છે તે પ્રમાણે તમે તેઓને કરજો. બળવાન તથા હિંમતવાન થાઓ, બીઓમાં ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે, તને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. અને મૂસાએ યહોશુઆને બોલાવીને સર્વ ઇસરાયલના દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકોને આપવાને યહોવાએ તેઓના પિત્રોની આગળ સમ ખાધા છે તેમાં તું તેઓની સાથે જશે, અને તું તેઓને તે દેશનો વારસો પમાવશે, અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે. અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં, બીશમાં ને હપકી જઈશમાં. અને મૂસાએ આ નિયમ લખીને યહોવાનો કરાર કોષ ઊંચકનારા લેવી પુત્રો જે યાજકો તેઓને તથા ઇસરાયેલના સર્વ વડીલોને તે આપ્યા. અને મૂસાએ તેઓને આજ્ઞા આપી કે દર 7 વર્ષને અંતે છૂટકાના વર્ષને ઠરાવેલે વખતે મારવાના પર્વમાં જ્યારે સર્વ ઇસરાયેલ યહોવા તારા દેવની આગળ જે સ્થળ તે પસંદ કરે ત્યાં હાજર થાય, ત્યારે સર્વ ઇસરાયેલની આગળ તેઓના સાંભળતા તું આ નિયમ વાંચજે. લોકોને એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને તથા તારી ભાગોળોમાં રહેનાર તારો જે પરદેશી તેઓને એકઠા કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે ને યહોવા તારા દેવથી બીએ ને આ નિયમના સર્વ વચનો પાળે તથા અમલમાં આણે. અને તેઓના છોકરા કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળીને કે દેશનું વતન પામવાને તમે યર્દન ઉતરીને ત્યાં જાઓ છો, તેમાં જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવા તારા દેવથી બીતા શીખે. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તારા મરણના દિવસ પાસે આવ્યા છે, યહોશુઆને બોલાવો ને મુલાકાત મંડપમાં તમે બંને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું. અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાત મંડપમાં હાજર થયા. અને યહોવા તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયો, અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે અને આ લોકો ઉઠશે ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેઓ મારા પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે, તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઉઠશે ને હું તેઓનો ત્યાગ કરીને મારો મુખ તેઓથી સંતાડીશ ને તેઓ ભક્ષ થઈ પડશે ને ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે. તેથી તે દિવસે તેઓ કહેશે કે આપણો દેવ આપણી મધ્ય નહીં હોવાને લીધે આ દુઃખો આપણા પર આવી પડ્યા નથી શું. અને તેઓએ અન્ય દેવોની પાછળ ફરી જઈને જે સર્વ ભૂંડું કર્યું હશે તેને લીધે હું જરૂર તે દિવસે મારું મુખ તેઓથી સંતાડીશ. તો હવે તમે આ ગીત પોતાને સારું લખી લો ને તું તે ઇસરાયલ પુત્રોને શીખવ, તેઓને તે મોડે કરાવ કે આ ગીત ઇસરાયલ પુત્રોની વિરુદ્ધ મારે સારું સાક્ષીરૂપ થાય, કેમ કે જે દૂધમદની રેલ છેડવાળો દેશ વિશે મેં તેઓના પિત્રોની આગળ સમ ખાધા, તેમાં જ્યારે હું તેઓને લાવીશ ને તેઓ ખાઈને તથા ધરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની તરફ ફરી જઈને તેઓની સેવા કરશે ને મને ધિક્કારશે ને મારો કરાર તોડશે, અને જ્યારે ઘણા દુઃખ ત્યારે સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે કે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે, કેમ કે તેઓના વંશજો ભૂલી જશે નહીં, કેમ કે હાલ પણ એટલે જે દેશ વિશે મેં સમખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલા તેઓ જે સંકલ્પ વિકલ્પ કરે છે તે હું જાણું છું. આથી મૂસાએ તે જ દિવસે આ ગીત લખ્યું ને ઇસરાયલ પુત્રોને તે શીખવ્યું, અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે ઇસરાયલ પુત્રોને જે દેશ આપવાના મેં તેમની આગળ સમખાધા તેમાં તું તેઓને લાવશે અને હું તારી સાથે રહીશ. અને જ્યારે મૂસા આ નિયમના વચનો અથથી તે ઈતિ સુધી પુસ્તકમાં લખી રહ્યો, ત્યારે એમ થયું કે મૂસાએ યહોવાનો કરાર કોષ ઉંચકનારા લેવીઓને આજ્ઞા આપી કે આ નિયમનું પુસ્તક લો ને યહોવા તમારા દેવના કરાર કોષની બાજુમાં રાખી મૂકો કે તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે, કેમ કે હું તારો દંગો તથા તારી હઠીલાય જાણું છું. જુઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્ય હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે દંગાખોર થયા છો, તો મારા મરણ પછી કેટલા વિશેષ થશો. તમારા કુળોના સર્વ વડીલોને તથા તમારા સરદારોને મારી પાસે એકઠા કરો કે હું તેઓના સાંભળતા આ વચનો કહું ને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખું, કેમ કે હું જાણું છું કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો, અને પાછલા દિવસોમાં તમારા પર દુઃખ આવી પડશે, કેમ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેને રોષ ચઢાવશો. અને મૂસાએ ઇસરાયલની આખી જમાતના સાંભળતા આ ગીતના વચનો અથથી તે ઈતિ સુધી કહી સંભળાવ્યા.
પુનર્નિયમનું પુસ્તક એનો 32મો અધ્યાય. પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 32મો. હે આકાશો, કાન ધરો ને હું બોલીશ, અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળશે. મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાંકળની જેમ નીગળશે. કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે, કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા દેવના મહાત્મ્યને લીધે તેને સ્તુત્ય માનો. તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય દેવ તે ન્યાયી તથા ખરો છે. તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેના છોકરા રહ્યા નથી, એ તેઓની એબ છે. તેઓ અડિયલ તથા વાંકી પેઢી છે. ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તને ખંડી લેનાર તારા પિતા નથી? તેણે તને ઉત્પન્ન કર્યો છે ને તને સ્થિર કર્યો છે. પૂર્વકાળના દિવસો સંભાળ, ઘણી પેઢીઓના વર્ષોનો વિચાર કર. તારા પિતાને પૂછ એટલે તે તને કહી બતાવશે, તારા વડીલોને પૂછ એટલે તેઓ તને કહેશે. જ્યારે પરાતપરે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેણે માનવ પુત્રોને જુદા કર્યા, ત્યારે તેણે ઇસરાયેલના છોકરાની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી, કેમ કે યહોવાનો હિસ્સો તે તેના લોક છે, યાકૂબ એના વારસાનો ભાગ છે. તે તેને ઉજ્જળ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યો. તે તેની આસપાસ કોટરૂપ રહ્યો. તેણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની જેમ તેણે તેનું રક્ષણ કર્યું. જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે અને પોતાના બચ્ચાઓ પર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા. એકલા યહોવાએ તેને ચલાવ્યો ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો. તેણે તેને પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર બેસાડ્યો અને ખેતરની ઉપજ તેણે ખાધી અને તેણે તેને ખડકમાંથી મધ તથા ચકમકના ખડકમાંથી તેલ ચૂસાવ્યું. ગાયનું માખણ ને ઘેટીનું દૂધ અને હલવાનની ચરબી અને બાશાનની ઓલાદના ઘેટા તથા બકરા તથા ઘઉંના તાંદડાનું સત્વ અને દ્રાક્ષાના લાલચોળ રસનો દ્રાક્ષરસ તે પીધો. પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું રૃષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુંવાળો થયો છે. ત્યારે જેણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો. તેઓએ અન્ય દેવોથી તેને રોષિત કર્યો, અમંગળ કર્મોથી તેઓએ તેને રોષ ચઢાવ્યો. તેઓએ ભૂતો કે જેઓ દેવ નહોતા તેઓને, જે દેવોને તેઓ ઓળખતા નહોતા તેઓને, ટૂંક મુદતથી પ્રસિદ્ધ થયેલા નવા દેવો કે જેઓથી તમારા પિતૃઓ બીજા નહોતા તેઓને માટે તેઓ યજ્ઞ કર્યા. જેણે તને પેદા કર્યો તે ખડક વિશે તને ભાન નથી. જેણે તને પેદા કર્યો તે ખડક વિશે તને ભાન નથી અને તને જન્મ આપનાર દેવને તું ભૂલી ગયો છે. એ જોઈને યહોવાને કંટાળો ઉપજ્યો, કેમ કે તેના દીકરા તથા તેની દીકરીઓએ તેને ખીજવ્યો. અને તેણે કહ્યું, તેઓથી હું મારું મુખ સંતાડીશ, ત્યારે તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ, કેમ કે તેઓ ઘણી હુજ્જતદાર કેમ કે તેઓ ઘણી હુજ્જત ખોરપેડી અને વિશ્વાસઘાતી છોકરા છે. જે દેવ નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે, અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ, મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ, કેમ કે મારો કોપ ભડકે બળે છે અને શેવલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશ સુદ્ધા ખાઈ નાખે છે અને પર્વતોના પાયાને સળગાવી દે છે. હું તેઓનું ઢગલે ઢગલા નુકસાન કરીશ, હું તેઓ પર મારા તીર ખપાવી દઈશ. તેઓ ભૂખથી સુકાઈ જશે ને ઉગ્ર તાપથી તથા દારૂણ વિનાશથી ખવાઈ જશે. હું તેઓ પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જાનવરનું ઝેર રેડીશ. બહાર તરવાર અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. તે જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાઓનો તેમજ પાકા કેશી માણસોનો નાશ કરશે. મેં કહ્યું, હું તેઓને દૂર વિખેરી નાખત, હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત. પણ હું શત્રુઓની ખીજવણીથી બીવ છું કે રખેને તેઓના દુશ્મનો ખોટું સમજે અને તેઓ કહે કે અમારો હાથ પ્રબળ થયો છે અને યહોવાએ આ સર્વ કર્યું નથી, કેમ કે તેઓ અભૂત દેશજાતિ છે અને તેઓમાં કંઈ સમજણ નથી. અરે, તેઓ ડાયા થયા હોત ને તેઓ સમજનાર થયા હોત અને તેઓ પોતાના અંતકાળનો વિચાર કરત તો કેવું સારું. જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત તો હજારની જેમ એક કેમ ધાત અને 10,000ને બે કેમ નસાડી મૂકત, કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ તેઓનો ખડક આપણા ખડક જેવો નથી, કેમ કે તેઓનો દ્રાક્ષ આવેલો સદોમના દ્રાક્ષ આવેલામાંનો તથા ગમોરાના ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો પિત્તની દ્રાક્ષો છે, તેઓની લૂમો કડવી છે, તેઓનો દ્રાક્ષરસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે. શું એ મારા ખજાનાઓની ભેગું મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી? તેઓનો પગ લપસી જશે તે કાળે વેરવાળું તથા બદલો લેવો એ મારું છે, કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલ્દી આવશે, કેમ કે યહોવા પોતાના લોકનો ઇન્સાફ કરશે અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને સારું તે ખેદી થશે અને તે કહેશે કે તેઓના દેવો એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓએ તેઓના યજ્ઞોની ચરબી ખાધી અને તેઓના પિયારપણનો દ્રાક્ષરસ પીધો, તેઓ ક્યાં ગયા? તેઓ ઉઠીને તમને મદદ કરે, તેઓ અમારો આશરો થાય. હવે જુઓ, એ તો હું, હા હું જ તે છું, અને મારા વગર કોઈ દેવ નથી. હું મારું છું ને હું જીવાળું છું. મેં ઘાયલ કર્યો છે ને હું સાજા કરું છું, અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી, કેમ કે હું મારો હાથ આકાશની તરફ ઊંચો કરીને મારા સનાતન નામના સમ ખાઈને કહું છું કે જો હું મારી ચળકતી તરવાળ ઘસીશ અને મારો હાથ ન્યાયદંડ ધારણ કરશે, તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ ને મારા દ્વેષીઓનો બદલો લઈશ. કાપી નંખાયેલાના તથા કેદ પકડાયેલાના લોહીથી અને શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી હું મારા બાળોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તરવાર માંસ ખાશે. ઓ દેશજાતિઓ, તેના લોકોની સાથે હરખાઓ, કેમ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે અને પોતાના શત્રુઓ પર વેર વાળશે અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે. અને મૂસા આવ્યો અને તે તથા નૂનનો દીકરો હોશિયા લોકોના સાંભળતા ગીતના સર્વ વચનો બોલ્યા. અને મૂસા સર્વ ઇસ્રાયેલના આ સર્વ વચનો કહી રહ્યો ત્યારે તેણે તેમને કહ્યું કે જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો, અને એ વિશે તમારા છોકરાને આજ્ઞા કરો કે આ નિયમના સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં આણે, કેમ કે તે તમારે માટે નકામી વાત નથી, કેમ કે તેમાં તમારું જીવન છે, ને જે દેશનો કબજો લેવા તમે યર્દન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી તમારું આયુષ્ય વધારશો. અને તેને તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું કે આ અબારીમ પર્વતોમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યરીખોની સામે છે તે પર તું ચઢ, અને જે કનાન દેશ હું ઇસ્રાયેલ પુત્રોને વતન તરીકે આપું છું તે જો, અને જે પર્વત ઉપર તું ચઢે છે ત્યાં તું મરી જા ને તારા પિતૃઓની સાથે મળી જા, કેમ કે તારો ભાઈ હારૂન હોર પર્વત પર મરી ગયો ને પોતાના પૂર્વજોની સાથે મળી ગયો, કેમ કે કાદેશના મરીબાના પાણી પાસે સીનના અરણ્યમાં તમે ઇસ્રાયેલ પુત્રોની મધ્યે મારો અપરાધ કર્યો, કેમ કે તમે ઇસ્રાયેલ પુત્રોની આગળ મને પવિત્ર માન્યો નહીં, કેમ કે તું તે દેશને દૂરથી જોશે પણ જે દેશ હું ઇસ્રાયેલ પુત્રોને આપું છું તેમાં તું જવા પામશે નહીં. પૂર્ણનિયમનું પુસ્તક એનો 33મો અધ્યાય. પૂર્ણનિયમનું પુસ્તક અધ્યાય 33મો. અને ઈશ્વર ભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇસ્રાયેલ પુત્રોને જે આશીર્વાદ આપ્યો તે આ છે. અને તેણે કહ્યું, યહોવા સિનાઈથી આવ્યો અને શેરથી તેઓ પર ઉગ્યો, પારાન પહાડથી તે પ્રકાશ્યો અને 10,000 પવિત્રો પાસેથી તે આવ્યો. તેના જમણા હાથમાં નિયમ તેઓને સારું અગ્નિરૂપ હતો. હા, તે પોતાના લોકો પર પ્રેમ રાખે છે, તેના સર્વ પવિત્રો તારા હાથમાં છે અને તેઓ તારા ચરણ આગળ બેઠા છે, પ્રત્યેક તારા વચનો સ્વીકારશે. મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું, અને જ્યારે લોકોના આગેવાનો અને ઇસ્રાયેલના સર્વ કુળો એકઠા થયા હતા ત્યારે તે યશુરૂનમાં રાજા હતો. રૂબેન જીવતો રહે ને ન મરે તો પણ તેના માણસ થોડા રહે, અને યહૂદાને માટે આ આશીર્વાદ છે. અને તેણે કહ્યું, હે યહોવા, યહૂદાની વાણી સાંભળ અને તેને તેના લોકોમાં પાછો લાવ. તેણે પોતાને સારું લડાઈ કરી અને તેના શત્રુઓની વિરુદ્ધ તું તેને સહાય કરશે. અને લેવી વિશે તેણે કહ્યું કે તારા તુમ્મીમ તથા તારો ઉરીમ, તારો પસંદ કરેલો પુરુષ જેની તે માસામાં પરીક્ષા કરી, જેની સાથે તે મરીબાના પાણી પાસે વાત કર્યો તેની સાથે છે. તેણે પોતાના પિતા વિશે તથા પોતાની મા વિશે કહ્યું કે મેં તેમને જોયા નથી, અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહીં, અને તેણે પોતાના છોકરાને પણ ઓળખ્યા નહીં, કેમ કે તેઓ તારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે અને તારો કરાર તેઓ પાળે છે. તેઓ યાકૂબને તારા હુકમો તથા ઇસ્રાયેલને તારો નિયમ શીખવશે. તેઓ તારી આગળ ધૂપ બાળશે અને તારી વેદી પર દહન્યાર પણ ચઢાવશે. હે યહોવા, તેની સંપત્તિને આશીર્વાદ દે અને તેના હાથનું કામ સ્વીકાર. જેઓ તેની વિરુદ્ધ ઉઠે છે ને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખ કે તેઓ ફરી ઉઠવા ન પામે. બિન્યામીન વિશે તેણે કહ્યું, યહોવાનો વાલો તેની પાસે સહી સલામત રહેશે. આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે અને તે તેની કાંધોની વચ્ચે રહે છે. અને યુસફ વિશે તેણે કહ્યું, તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ. આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી અને ઊંડાણના પાણીથી અને સૂર્યની ઉપજની ઉત્તમ વસ્તુઓથી અને ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી અને પ્રાચીન પહાડોની ઉત્તમ વસ્તુઓથી અને સર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી અને પૃથ્વી તથા તેના ભરપૂરપણાની ઉત્તમ વસ્તુઓથી અને જળમાં જે રહ્યો તેની કૃપાથી યુસફ પર, એટલે જે પોતાના ભાઈઓમાં સરદાર જેવો હતો, તેના પર આશીર્વાદ આવો. તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેના શિંગડા રાની બળદના શિંગડા જેવા છે. તેઓ વળે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથા મારશે. તેના જેવા એફ્રાઇમના 10,000 અને મનાશાના 1,000 છે. ઝબુલોન વિશે તેણે કહ્યું, હે ઝબુલોન, તારા બહાર જવામાં અને હે ઈસ્સાખાર, તારા તંબુઓમાં હરખાવ. તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયપણાના યજ્ઞો ચઢાવશે, કેમ કે તેઓ સમુદ્રોમાંની પુષ્કળતાને તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે. ગાદ વિશે તેણે કહ્યું, ગાદને વૃદ્ધિ પમાડનાર પુરુષ આશીર્વાદિત થાવ. તે સિંહણની માફક રહે છે અને ભુજને હા માથાના તાલકાને ફાળી નાખે છે. અને પ્રથમ ભાગ તેણે પોતાને માટે મેળવ્યો છે, કેમ કે નિયમ સ્થાપકનો ભાગ ત્યાં રાખી મૂકેલો હતો અને તે લોકોના આગેવાનોની સાથે આવ્યો. અને યહોવાના ન્યાયનો તથા ઇસ્રાયલ વિશે તેના હુકમોનો તેણે અમલ કર્યો. અને દાન વિશે તેણે કહ્યું, દાન બાશાનથી કૂદી નીકળતું સિંહનું બચ્ચું છે. અને નફતાલી વિશે તેણે કહ્યું, હે અનુગ્રહથી તૃપ્ત થયેલા અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ. અને આશેર વિશે તેણે કહ્યું, આશેર ઘણા સંતાનનો પિતા થવાને ભાગ્યશાળી થાઓ. તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો અને તે પોતાના પગ તેલમાં બોળો. તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાણી થશે અને જેવા તારા દિવસો તેવું તારું બળ થશે. ઓ યશુરૂન, આપણા દેવના જેવો કોઈ નથી કે જે તારી મદદને સારું આકાશ પર અને તેના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે. સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે અનંત ભુજો છે. અને તેણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા અને કહ્યું કે નાશ કર, અને ઇસ્રાયલ સલામતીમાં રહે છે. યાકૂબનો જરો એકલો ધાન્ય તથા દ્રાક્ષરસના દેશમાં રહે છે. હા, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. હે ઇસ્રાયલ, તને ધન્ય છે યહોવા, જે તારી સહાયની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર. તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? અને તારા શત્રુઓ તારે તાબે થશે અને તું તેઓના ઉચ્ચ સ્થાનો ખૂંદી નાખશે. પૂર્ણ નિયમનું પુસ્તક અધ્યાય 34. પૂર્ણ નિયમનું પુસ્તક એનો 34 અધ્યાય. અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર જે યેરુખોની સામે છે તે પર મૂસા ચડ્યો, અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલિયાદ દેશ તથા આખો નફતાલી તથા એફ્રાઇમ તથા મનાશાનો દેશ અને પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદિયા દેશ તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી સુવાર સુધી બતાવ્યા. અને યહોવાએ તેને કહ્યું કે જે દેશ વિશે મેં ઇબ્રાહીમ તથા ઇસાક તથા યાકૂબની આગળ સમખાઈને કહ્યું કે તારા સંતાનને હું તે આપીશ તે આ છે. તે મેં નજરો નજર તને બતાવ્યા છે, પણ તું ત્યાં પેલે પાર જવા નહીં પામે. અને ત્યાં મોઆબના દેશમાં યહોવાના વચન પ્રમાણે અને ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મૂસા મરી ગયો. અને મોઆબ દેશના નીચાણમાં તેણે બેથ પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિશે જાણતું નથી. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી ને તેના અંગનું કવચ ઘટ્યું નહોતું. અને ઇસરાયેલ પુત્રોએ મોઆબના નીચાણમાં 30 દિવસ સુધી મૂસાને સારું શોક પાડ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા. અને નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા. અને ઇસરાયેલ પુત્રોએ તેને કહેવું માન્યું અને ઇસરાયેલ પુત્રોએ તેનું કહેવું માન્યું ને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કહ્યું, તેમ તેઓએ કર્યું. અને મૂસા, કે જેને યહોવા મોળામોળ ઓળખતો હતો, તેના જેવો પ્રબોધક હજી સુધી ઇસરાયેલમાં ઉઠ્યો નથી. એટલે મિસર દેશમાં ફારૂન પર તથા તેના સર્વ ચાકરો પર તથા તેના આખા દેશ પર જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો હતો તેમાં તથા સર્વ મહાન કામમાં તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇસરાયેલના દેખતા કર્યા તેમાં તેના જેવો કોઈ ઉઠ્યો નથી.